ભગવાનને યાદ કરે ત્યારે ભગવાન તે ભક્તોની વચ્ચે આવે છે. કોઈ પ્રેમી ભક્ત હોય તો એને મહારાજ દેખાય. જ્યારે ભગવાનને નારદજીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાન તમે ક્યાં રહો છો, ત્યારે ભગવાને પોતાનું સરનામું આપ્યું. એમાં એક શ્લોક લખ્યો હતો, નાહમ વસામિ વૈકુંઠે નચ યોગી નામ હૃદય. હું વૈકુંઠમાં રહેતો નથી. યોગીઓ મોટા મોટા એકાંતમાં જઈને ધ્યાન કરે છે, ત્યાં પણ હું રહેતો નથી. ત્યારે તમે ક્યાં રહ્યો છો, ત્યારે ભગવાને કહ્યું કે યત્ર ગાયંતિ મત ભક્તાહ તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારા ભક્તો ગાય છે, મને ગાય છે, મારી ધૂન લે, મારા ગુણગાન ગાય, ત્યાં હું વાસ કરીને રહું છું. 10 દિવસથી તેલ ધારાવત ભગવાનના ભક્તો બધા ધોઈન બોલ્યા, બધા ઘણા ગામના મંડળો આવ્યા. ભાઈઓ અને ભાઈઓ એ મહારાજને ખૂબ યાદ કર્યા. ત્યાં મનુષ્ય જન્મનો અર્થ હતો ભગવાન હંભારો એટલો જ છે. જેટલા ભગવાન આપણને સાંભળે એટલા આપણે જીવતા, અને ભગવાન ભૂલાઈ ગયેલા હોય જે પળોમાં તે પળોમાં આપણે મરી ગયેલા છીએ. પણ આ 10 દિવસ આ ધૂનના નિમિત્તે ભગવાનના નામના અવલંબને કરીને આપણે ભગવાનને ખૂબ યાદ કર્યા છે. નામીય સહિત નામ જપ્યા છે, ભગવાનમાં સ્મૃતિ રાખીએ છીએ, એના પાપ માત્ર બળી ગયા છે, એના જીવમાં ટાઢો 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 થઈ ગયો છે.
ચિરાનનામૃજમ पूजितं सुर नर हो तमिर मुदा धर्म नंदन महं विचिन्तये स्वामी नारायणो नीलकंठो नारायणो हरि हरि कृष्णश्च सहजानंद कृष्णोस्तु मे हृदि कृष्णोस्तु मे हृदि ॐ श्री पूर्ण पुरुषोत्तमाय नमो नमः श्री घनश्यामाय नमो नमः श्री हरे कृष्णाय नमो नमः श्री नीलकंठाय सरजुदासाय नमो नमः बोलो श्री स्वामी नारायण भगवान श्री हरे कृष्ण महाराज नी जय श्री राधा कृष्ण देवनी जय श्री गोपीनाथ जी महाराज नी जय श्री लक्ष्मी नारायण देवनी जय श्री नर नारायण देवनी जय वाला भक्तो खोपाला स्थित अपना प्राण प्यारा इष्टदेव भगवान स्वामीनारायण हरिकृष्ण महाराज नो तथा वाहला राधा कृष्ण देव हनुमानजी महाराज अने गणपति शिवजी विष्णु पार्वती वगैरे नो दसमो पाटोत्सव आपने उजवी रहा छे। भगवान पूर्ण पुरुषोत्तम नारायण ने प्रसन्न करवा माटे दस दिनात्मक अखंड जप यज्ञ कर्यो, भगवान ने राजी कर्या। हवे ज्ञान यज्ञनो प्रारंभ थाय छे ने काले हरि यज्ञनो एटले के हरि यागनो प्रारंभ थशे। खोपाळामां वसता भक्तोना भाग्यनो पार नथी, आ गाम बहु भाग्यशाळी छे। अहीं आवुं मोटुं शिखरबद्ध सुंदर मंदिर अने कायम संतोनो योग, गोपीनाथजी महाराजनी खूब अमी दृष्टि, आ गामनी खूब सेवा, એટલે ભગવાન ખૂબ રાજી અને સંપત્તિ પણ ખૂબ જાજી આ ગામને આપી છે। અને ગામના ભક્તો પણ જેને જેને મહારાજે સંપત્તિ આપી છે તે ભગવાનને અર્થે અને સત્સંગમાં અને સમાજનું રૂડું થાય એને અર્થે વાપરતા રહે છે। ભગવાન વધુ ને વધુ એને સંપત્તિ સાથે સંમતિ પણ આપે છે, જેથી કરીને તેમને આવો લાભ લેવાની ઈચ્છા થાય છે। આ દસમો પાટોત્સવ આપણે ભવ્ય રીતે ઉજવી રહ્યા છીએ। ત્રિવેણી સંગમમાં જ્યારે સ્નાન કરી રહ્યા છીએ ત્રણ યજ્ઞમાં, ત્યારે એ બધો લાભ મુખ્યપણે કરીને ત્રણ યજમાનોને ફાળે જાય છે, જેમના નામો છે પરમ ભક્ત શ્યામજીભાઈ જેવાનાણી તથા આમ તો મુંબઈ ને બેલ્જિયમ રહે છે પણ મૂળ ગામ તો પીપળ, એના ધર્મસિંહ ભગત આંબાભાઈ ઇટાલિયા તથા અમારા જ ગામના, અમે જે ગામના કહેવાના છીએ, કુંવરજીભાઈ જેમના મોટા ભાઈ છે એવા પ્રાગજીભાઈ તથા જેમના નાના ભાઈ મનજીભાઈ, મોટા ભાઈ જાદવભાઈ, જેમના પિતા શ્રી રામજીભાઈ સવાણી, આ કુટુંબ ખૂબ ભાવિક અને પવિત્ર છે. આવા આ ત્રણ યજમાનો દ્વારા મેન સેવા ભગવાનની થઈ છે અને એમના દ્વારા ઉત્સવ ઉજવાઈ રહ્યો છે અને બધાયનો આમાં ખૂબ સાથ સહકાર છે અને બધાય ભક્તજનોની સેવા છે. જીવનમાં આવી અમૂલ્ય પળો તો ક્યારેક ક્યારેક મળે છે. અમૂલ્ય પળો જે માણસ વધાવી લે, પકડી લે અને એનો જો ઉપયોગ કરી લે તો માણસ ખાટી જાય છે. જેના જીવનમાં તક વહી જાય એ માણસ પસ્તાય છે. કોઈ અંગ્રેજી લોકોએ એવું કહ્યું કે તકને આગળ વાળ હોય છે, પાછળ ટાલ હોય છે. સમજ્યા કે સમજાવું? સમજાઈ ગયું? સમજાવવું પડશે. તક કોઈ મૂર્તિમાન પ્રાણી છે એમ સમજો, એને આગળ વાળ છે, પાછળ માત્ર ટાલ છે. તકને આવતી પકડવી જોઈએ. થોડીક વહી ગઈ પછી પાછળથી આમ હાથ લાંબો કરો, કદાચ આંબી જાવ તો પણ ટાલ હોવાથી પકડાય નહીં, એવું એનો અર્થ થાય છે. એટલે તકને આગળ વાળ છે, પાછળ ટાલ છે, એને આવતા જ પકડવી જોઈએ. તો ભગવાનની કૃપાથી આ ત્રણ ભક્તોએ તક પકડી છે અને ભગવાનની સેવા માટે એમણે ઉદાર દિલ રાખી મહારાજને અને મહારાજના સંતોને અને વાલા વાલા એવા બધા લાડીલા હરિભક્તોને, ગ્રામજનોને ખૂબ આનંદ થાય અને એમનો ખૂબ રાજીપો મળે એવા હેતુથી ભગવાનને ખુશ કરવા, આનંદ કરાવવા આવો ઉત્સવ એમણે આરંભ્યો છે. મહારાજના વખતમાં દાદા ખાચર ક્યારેક ઉત્સવ કરાવતા, ક્યારેક સારંગપુર જીવા ખાચર મોટો ધન ખર્ચીને ઉત્સવ કરાવતા, ક્યારેક કારિયાણીમાં માચા ખાચર ખૂબ રાજી થઈ ખૂબ રૂપિયા મહારાજને દઈ અને મોટો ઉત્સવ કરાવતા. એની એ પરંપરા આપણા સત્સંગમાં ચાલી આવે છે. સુખી માણસો પોતાના ધનનો સદવ્યય કરવા માટે જીવનમાં કમાય છે તો બધાય ખ્યાલ એવો, પણ કમાણા એનો આનંદ શું? કમાઈ કમાઈને ભેગું કરે છે અને પોતાને અર્થે કે સમાજને અર્થે તે કંઈ કામમાં નથી આવતું અને માણસ મૂકીને મરી જાય છે, તો એને તો કમાણી કરવા માટે જિંદગી આખી દોડાદોડ કરી તે જ એને નફો, બાકી દ્રવ્ય તો બધું પડ્યું રહ્યું. પણ સુજ્ઞ પુરુષો પોતે રળેલી સંપત્તિને પોતાને હાથે જ અમર બનાવી દે છે. સંપત્તિ રળવાથી અમર નથી થતી, સંપત્તિ મળે છે રળે, એને ભગવાનની કૃપા થાય, કંઈક નસીબ હોય તો મળે. પણ મળેલી સંપત્તિને અમર બનાવવી હોય તો તે સદરસ્તે વાપરવી જોઈએ. અને આવો મોટો જ્યારે ઉત્સવ થાય ત્યારે બધાને આનંદ થાય અને બધાય લોકોના હૈયા હાકે અને આશીર્વાદ દે કે આવા માણસોને ધન્યવાદ છે. આ બધા મુક્ત સમા ભક્તો છે. અમારે અહીંયા મારે નામ દઉં તો ખોટું નથી, અમારે મૈયાભાઈ, માવજીભાઈ, બીજા બધા આ બધા વડીલ દાદાઓ ગામના, બારગામના બધા બહુ મોટા એકાંતિક ભક્તો છે. અખંડ ભગવાનની સ્મૃતિવાળા, ભગવાનનું ભજન કરવાવાળા, જેના રોમ રોમમાં, જેની રગે રગમાં, જેના એક એક લોહીના કણમાં ભગવાન સ્વામિનારાયણનો વાસ થઈ ગયો છે એવી આ બધી સભા, એમના હૈયાનો આશીર્વાદ મળશે એથી કરીને જીવને ખૂબ બળ મળશે. વળી આ લોકમાં સુખી અને અંતે શ્રીજી મહારાજ વિમાન લઈને તેડવા આવે અને મુક્ત પદ આપે, જે પદનો મહિમા તો શું ગાઈએ આપણે, તો બહુ મોટું પદ છે. જેની પાસે આ લોકની ગમે તેટલી સંપત્તિ કે મોટો રાજ્ય હોય તો પણ કંઈ હિસાબમાં નથી. જે ભગવાનના મોક્ષ પદની આગળ સ્વર્ગાદિક લોક પણ નરક તુલ્ય મહાભારતમાં લખ્યા છે, તો એ ભગવાનનું મોટું સુખ તે અંતે ભગવાન પોતે પમાડે છે એના ભક્તને, અને બધા એનો આશીર્વાદ મળે છે. જો આપણને જીવન જીવતા આવડે તો અને આશીર્વાદ લેતા આવડે તો, નહીં તો રડેલું અંતે તો કોઈનું રહેતું નથી. સદરસ્તે વાપરો તો અમર થઈ જાય છે, અને ન વાપરો તો ગમે ત્યાં હડશે લઈને હોમાઈ જાય છે, ખલાસ થઈ જાય છે. દાખલા તરીકે કહીએ કે મનુષ્યનો દેહ તો બધાને ભગવાને આપ્યો, એમાં કોઈ માણસ જો એનો સારો ઉપયોગ કરે તો તે મુક્તાનંદ સ્વામી, ગોપાલ સ્વામી, દાદા ખાચર ને પર્વતભાઈ બની જાય છે, અને કોઈ સમાજ ક્ષેત્રે એનો ઉપયોગ કરે તો મહાત્મા ગાંધી, સુભાષચંદ્ર બોઝ, તો મદનલાલ ઢીંગરા, આવા કોઈ નામાંકિત માણસો પોતાના દેહનો, બુદ્ધિનો, સમયનો ઉપયોગ કરીને દુનિયાને ઘણું ઘણું દેતા જાય છે ને અમર થઈ જાય છે, અને બાકીના તો બધાય ગુજરી જાય છે. કેમ, શું કેવું? જલેશુ યથા બુદબુદાહા, પાણીમાં બળબડિયા થાય અને ફૂટી જાય, એવા જીવનથી શું અર્થ છે? ભગવાને આપણને બુદ્ધિ આપી હોય તો સદરસ્તે બુદ્ધિ વાવરો, આપણે ભણ્યા હોઈએ તો તે ભણતર બીજાને ઉપયોગી નીવડે એવું કંઈક કરો, આપણી પાસે સંપત્તિ હોય તો પણ તે સંપત્તિ બધાને સુખ આપે એવી રીતે એને વહેતી રહેવા દો, એને પૂરી ન રાખો ડબ્બામાં. કેમ, જે ડબ્બામાં પુરાઈ રહેવાની નથી, કોક આખો ડબ્બો લઈ જાય, તમે નહીં કાઢો તો ઈવડો ડબ્બો તોડીને કાઢી લે. માટે સંપત્તિને થોડીક મોકળાશ આપો, એને ગરબે રમવા દો, એને મૂંઝવી મારો માં, અર્થાત એને સદરસ્તે થોડી થોડી જાવા દો. વાલા ભક્તો, આ પ્રસંગોપાત તમને વાત કરી, હવે આપણે ગ્રંથમાં પ્રવેશ કરવો છે. જો કે તમે ગ્રંથનું નામ બહુધા નહીં સાંભળ્યું હોય, કારણ કે બહુ નાનો ગ્રંથ છે, 102 કડીનો છે, નાનો એવો ગ્રંથ. આ નામ છે અરજી વિનય, એમના લેખક છે ભગવાનના સહચર સદગુરુ સ્વામી નિષ્કુળાનંદજી મહારાજની સાથે, જેઓ 30 વર્ષ સુધી રહ્યા છે, ભગવાનને તલ સ્પર્શી જાણનારા અને મોક્ષ માર્ગના મહાન હિમાયતી અને મહાબુદ્ધિમાન આ સાધુ, એમણે આશરે 23 જેટલા ગ્રંથ લખ્યા છે. બહુ કથા આપણે એ બધા ગ્રંથોની કરી છે જે કેસેટોમાં ઉપલબ્ધ છે. અમુક અમુક ગ્રંથો અપ્રકાશિત ગ્રંથસ્થ છે, તો એને સમાજ સુધી પહોંચાડવાનો પ્રયાસ થઈ રહ્યો છે આવા ભક્તો દ્વારા, આવા આયોજનો દ્વારા. આ કથા જો રેકોર્ડ થાય અને ઘર ઘર સુધી પહોંચે, સંતોએ લખ્યું છે ભગવાન સ્વામિનારાયણ વિશે, તેને સમાજ સમજે અને પોતાના જીવનને અતિ ઉચ્ચતમ બનાવે અને સમાજના આદર્શ બને અને અનેકને સુખ શાંતિ મળે, આ ગ્રંથો જો ઘર ઘર પહોંચે, જન જન સુધી પહોંચે, અને પુસ્તકમાં ને પુસ્તકમાં એમનેમ પડ્યા છે ગ્રંથો, અમૂલ્ય ગ્રંથો છે, પણ એને કોક વહેતા કરે તો એ સમાજ સુધી પહોંચે છે. લોકો એને સમજી શકે એવું પણ નથી, કારણ કે થોડીક કઠિન ભાષા પણ છે, અમુક અમુક લીટીઓ તો મને પણ સમજાતી નથી. પણ ભગવાન સ્વામિનારાયણને અને નિષ્કુળાનંદ સ્વામીને પ્રાર્થના કરીને આપણે કહીએ કે આ બધું તમે હરખું ઉતારજો, અર્થ બર્થ અમે તો છબછબિયા કરીએ છીએ, આ બધું ઊંડું છે, ક્યાંક આપણે અર્થ કરવા જતા અનર્થય કરી નાખીએ તો નિષ્કુળાનંદ સ્વામી આપણને માફ કરે. કેમ, જે એમનો લખેલો ગ્રંથ એ તો પૂરેપૂરો એ જાણે, આપણે પ્રયાસ કરીએ સમજવાનો, દાખલો કરીએ છીએ, થાય એટલું બળ કરીએ. તમારી પાસે નિષ્કુળાનંદ કાવ્ય હોય તો અરજી વિનય કાઢો, ગાતે રહેંગે અમે, આપ ભી સાથ સાથ ગાઈએ. સાંભળવાનું ફળ છે, એમ ગાવાનું પણ ફળ છે. સુનોગે તો કર્ણ પવિત્ર હોગા, ઓર ગાઓગે તો તુમારા મુખારવિંદ ભી પવિત્ર હો જાયેગા. કાંઈ બીડી બીડી પાન બાન ખાધું હોય ને પવિત્ર થઈ ગયું હોય, અત્યારે અમારે કે બી ચા પીધી હોય, ગળપણ ચોટી ગયું હોય, થોડું ગાવ, કંઠ ખુલશે, બરોબર ને? પણ ગાવાનું કેમ છે એની પણ મને ખબર નથી. આમાં બધું લખ્યું તો છે, છપાઈ છંદ. હવે પહેલા છપાઈ છંદ છે 4, કેમ ગાવાના છે એ ખબર નથી, ટ્રાય કરીએ, બરોબર ને? તમે બધા સાથ આપશો કે નહીં? હા, સાથ દેજો. યમન રાગ હવાર થી શરૂ થઈ ગયો છે, એમાં ને એમાં જવા દઈએ. जय जय मंगल रूप अनुप जय जगवंद जय जग कारण तारण भव भंजन दुख द्वंद। निष्कान स्वामी ने कलम लेख लेख ज करे छे, एने हृदय में उमंग मातो नथी। शानो उमंग एने मन में एमज थिया करे छे के 50 करोड़ योजन पृथ्वी नु पीठ एमा असंख्यात मानसो छे, ए बधाने मळता मळशे, मने मळी गयो। शुं मळी गयो? जीवने जेनी जरूर छे, जे कदी मळ्या पछी टळतुं नथी एवुं मने मळी गयो। शुं मळी गयो? ભગવાનનું સ્વરૂપ મળી ગયું। તો એ સ્વરૂપની થાય એટલી ભક્તિ, સેવા અને સ્તુતિ કરવી। ભગવાન મળ્યા છે, અરજી વિનય ગ્રંથમાં સ્વામીએ મહારાજને અરજી કરી છે। ભક્ત ભગવાનને અરજી કરે, શું અરજી કરી છે? તમે અખંડ મને આત્માની અંદર દેખાવ, આ અરજીનું મેઇન સૂત્ર છે, અખંડ। જોકે સ્વામીને ભગવાન દર્શન દેતા જ હોય, પણ મુમુક્ષુઓએ કેવી રીતે હૃદયમાં હંમેશા માનવું જોઈએ, ઠરાવ કરવો જોઈએ, રાખવું જોઈએ, એને સ્વામી શીખવાડે છે। આપણે બધા ભગત ખરા, પણ આપણે મનમાં શું રાખવું જોઈએ તે કોણ શીખવાડે? સંતો શીખવાડે। આપણને દુનિયામાં માન મળે તેણે કરીને ફૂલાશોમાં, આપણને દુનિયામાં ધન મળે એણે કરીને ગર્વ કરશોમાં, આપણને દુનિયામાં મોટી સત્તા મળે એને કરીને છકી જશોમાં। એક વાત યાદ રાખો, ભગવાન નહીં મળે ત્યાં સુધી બધું જ અધૂરું છે। ભગવાન મળશે ત્યારે તમે પૂર્ણ થશો, ત્યાં સુધી ગમે એટલું મળવા છતાંય અધૂરું અધૂરું, અને ખાલીપો હૃદયમાં તમને રહેશે રહેશે ને રહેશે। એક દિવસ હું સંતોને કહેતો હતો, સંતો રસાસ્વાદ જો પીડે તો એટલી તો વાત યાદ કરો કે મુખમાં 24 કલાક લાડવા જલેબી ને ભજીયા ભરી રખાતા નથી, અને 24 કલાક ખાખા કરાય નહીં। બપોરે કે હાંજે જે ખવાતું હોય ખવાય, પછી તો રસાસ્વાદને વિરામ આપવો જ પડે, નહીં મરી જવાય। ગમે એટલું ભાવતું હોય પણ બંધ તો કરવું પડે ને, અને ઘણા માણસ નથી બંધ કરી શકતા સમયોચિત, અને થોડુંક વધારે ખાઈ લે છે તો 2-3 કલાક સુધી કહંટાય છે, અને એવો વળખાય। ઉનાળાનો દિવસ હોય અને દૂધ પાક કઢિયલ બનાવ્યો હોય અને જમવા બેઠો અને પીવા માંડ્યો ને જો રહ પડી ગયો ને 2-3 વાટકા વધુ પી ગયો ને પછી પાણી પી પી થાય, સમજ્યા, 2-4 ગાંહડી ઘાસ ખાઈ ગયેલા પાડાનું પેટ ઢમ ઢોલ થાય એવું થઈ જવાનું। બોલો, તૂટશે તૂટ્યું પછી કહટાય, તર આ રસાસ્વાદ સુખદાયક નથી। એવું ને એવું બધું છે, પાંચેય વિષયનું તમારે સમજી લેવું, પણ ઝાઝું વિવરણ કરવું નથી। ત્યારે ક્યારે આપણે સુખી થઈશું? જ્યારે ભગવાનને મળશું। આ વાત છે, ભગવાન મળશે ત્યારે દુઃખ માત્ર ટળશે, અને એ પહેલા ઘડીક સુખ ઘડીક દુઃખ, ઘડીક સુખ અને ઘડીક દુઃખ। આ તમે બધા આ સંસારમાં આવ્યા અને કેટલા વર્ષ થયા? કોઈ 25, 50, 60, 70 થયા ને? એમાં એક ધારું સુખ કોઈને રહ્યું હોય તો ઉભા થાવ, એક જ ધારું સુખ કોઈને રહ્યું હોય તો બોલો નહી રે। આ લોકનો રિવાજ જ એવો છે, દુઃખ ને સુખ, દુઃખ ને સુખ। આ સૂરજે ક્યાં એક ધારો રહેશે? હાજે બાય બાય નથી કરતો, કાલે હવારે મળીશું, નથી રહેતો। આ ચંદ્ર એ કહે છે ને કે મારો એ ક્યાં હક છે, મારે તમને અખંડ સુખ દેવું છે, પણ બધું આડું આવે છે, એટલે આ દુનિયામાં કોક ને કોક આડા આવે જ છે, અને ક્યાંય જગતમાં કશું સ્થિર નથી। સ્થિર એક છે જેનું નામ પરમાત્મા છે, અને એ પરમાત્માની સાથે જેનું જોડાણ થયું એ સ્થિર થાય છે, બાકીના બધા અસ્થિર જગતમાં ટહડાણ્યા કરે છે। તો એ ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણને નિષ્કુળાનંદ સ્વામી અરજી કરે છે કે હે મહારાજ, તમારામાં અખંડ જોડાઈ રહેવાય અને એક પળવાર પણ તમારી વિસ્મૃતિ ન હોય, અમને એક પળવાર પણ તમારું દર્શન બંધ ન થાય આત્મામાં, એવી દયા કરો. આ અરજી એ છે. તો મારી તો તમને એ વિનંતી છે, ગ્રંથ લેતી વખતે મને વિચારતો એવો આવ્યો કે આ ગ્રંથમાં હરિભક્તોને કેમ થાય. જોકે મને તો બહુ મજા આવે એવો ગ્રંથ છે, પણ તમને કેમ થાય એની મને વિચાર તો થતો હતો. પણ પછી મને એવો વિચાર આવ્યો કે હરિભગતને બધાને હું એમ કહી દઈશ કે તમે બધા નિષ્કુળાન સ્વામી બની જાઓ. બરોબર, એવું ન માનશો પોપટલાલ છું, પરસોત્તમ છું, નાથો છું, ભૂલ જાઓ અપની જાત કો, હો જાઓ સબ નિષ્કુળાનંદ. નિષ્કુળાનંદ થઈને શું કરવાનું? નિષ્કુળાન સ્વામી આ લખ્યું છે એની હારવારે આપણે જોડાઈ જવાનું. નિષ્કુળાન સ્વામી પ્રાર્થના કરે છે એમ નહીં, હું જ મહારાજને પ્રાર્થના કરું છું, અરજી હું જ કરું છું, અરજી વિનય એ હું પોતે કરી રહ્યો છું મહારાજને. બસ એવી ભાવના કરી નાખો તો તમને સુખ આવશે. હવે તમે કોણ છો પૂછવું જોઈને. હા ઠીક છે, સારું. તમે નિષ્કુળાન સ્વામી તમને ન માની શકો તો એવું માનો કે અમે ભગવાનને અરજી કરવા બેઠા છીએ. ગોવિંદ કે દરબાર મેં હમ ઇકઠ્ઠે હોકર ઉસકો કુછ કહેને કે લીએ આયે હૈ. તમે કથા સાંભળવા નથી આવ્યા, તમે શ્રોતા નથી, તમે ભગવાનના દરબારમાં ભગવાનને કાંઈક કહેવા આવ્યા છો એવું તો માનો. તમે ભગવાનના દરબારમાં ભગવાનને કાંઈક કહેવા આવ્યા છો અને શું કહેવું એની ખબર નથી. નિષ્કુળાન સ્વામી શીખવાડે, એની હારે જોડાઈ જાઓ. આવા મોટા ઈશ્વર એને હું કહેવું આપણને એ ખબર ન પડે. હા આમાંથી જો કોકને ઉભા રાખીને એમ કીધું હોય ભગવાનને ઘડીક કાંઈક કહો તો કે હું કહેવું. અરે કાંઈક કહો પણ એટલે શું કે, ભગવાન ભગવાન આપણે ભગત, બીજું કાંઈ નહીં, તમે જાણો બધું. એટલે નિષ્કુળાન સ્વામીની સાથે જોડાઈ જઈએ આપણે તો મજા આવશે. અને આપણે બધાય હાથમાં અરજી લઈને આવ્યા છીએ અને એ અરજી આપણે ગરજીને ગાવી છે તો ભગવાનના કાનમાં બરોબર ઘૂસી જાય આપણી અરજી અને ભગવાનની મરજી થઈ જાય તો અખંડ દર્શન થઈ જાય. ખંડિત દર્શન નહીં, અખંડ દર્શન. ગાયેંગે ને.
જય જય મંગલ રૂપ અનુપ જય જગવંદ, જય જય મંગલ રૂપ જય જય મંગલ રૂપ અનુપ જય જગવંદ, જય જય મંગલ રૂપ જય જગ કારણ તારણ, જય જગ કારણ તારણ ભવ ભંજન દુઃખ દ્વંદ, ભંજન દુઃખ દ્વંદ, જય જય મંગલ રૂપ અનુપ જય જગવંદ.
આવું કહે છે સ્વામી. શું કહે છે કે હે ભગવાન, તમારો જય થાવ, તમારો જય થાવ. તમે કહેશો ભગવાનનો જય કરવાની વાત કેમ કરે છે? માણા માત્ર પોતાના જયની વાત કરે. મારો જય થાવ, મારો દુનિયામાં જય થાવ. તો આ તો સ્વામી તો એવું કહે છે કે હે ભગવાન, તમારો જય થાવ, તમારો જય થાવ. જો આ અતિ હેતનું કારણ છે. કોઈ માણસ સાથે આપણને બહુ પ્રેમ થઈ જાય તો આપણે એ માણસનું સારું થાય એમ કહીએ કે મોડું થાય એમ કહીએ? હા આપણે એમ જ કહીએ ને કે ભાઈ એમનું ખૂબ સારું થઈજો, એમનો જય થઈજો. આપણે જો તમને સમજાય એવો દાખલો દો. ચૂંટણીમાં બે જણા ઊભા હોય, એમાં એકની હારે આપણે હેત હોય ને એકની હારે ન હોય. તો હેત હોય એનું આપણે શું કહીએ? એનો હેત હોય એનો, અને આપણે ન રહીએ કીધા વગેરે. પછી આપણું કીધું બધું થતું નથી, પણ આપણે કહીએ ખરા કે એનો પરાજય થાવ. નિષ્કળાન સ્વામી એમ કહે છે કે હે ભગવાન, તમારો જય થાવ. ભક્તનો એ ધર્મ છે, પોતાના ઈષ્ટ દેવનું ખૂબ જ ઉત્કૃષ્ટપણું ઈચ્છે છે. સાચો સેવક હોય ને એ પોતાના સ્વામીનો જય ઈચ્છે, અને સાચો નોકર હોય તો પોતાના શેઠને ખરેખર વફાદાર રહે અને એનો જય ઈચ્છે. કારણ કે એને એટલી ખબર પડે કે શેઠ હશે તો આપણી નોકરી હાલશે, અને બધા નોકર ભેગા થઈને શેઠનો ટાળીને ઠેકાણે કરે તો નોકરોને ઘરે જવું પડે કે બીજું કાંઈ. શેઠ બિચારા કાંઈક રડતા હોય તો નોકરને કાંઈક મળતું રહે. ભગવાન જો ખુશ થાય, ભગવાનનો જય થાય, એમાં આપણા બધાનો જય સમાયેલો છે. એટલે સ્વામી કહે છે જય જય ભગવાન, તમારો જય થાવ. તમે તો મંગળરૂપ છો, તમે જ્યાં હો ત્યાં અમંગળ હોય જ નહીં. અમંગળ તો માણા બધું ઊભું કરે છે, મહારાજ નહીં. વળી તમે તો અનુપ છો, તમારી ઉપમા દેહી એવું આ દુનિયામાં ક્યાં કાંઈ છે. વળી તમે જગતને વંદન કરવા લાયક છો, અર્થાત જગત તમને હંમેશા વંદન કરે, જગવંદ છો. અને જે ભગવાનને વંદના કરે એને સુખનો પાર નથી. કોઈ કહે છે કપાળમાં જો લગાડો ચંદન તો કપાળ ટાઢું થાય, અને તમે જો બીજાને કરો વંદન તો હૃદય ટાઢું થાય. વંદન હૃદય ટાઢું કરે અને ચંદન કપાળ ટાઢું કરે, આટલો ફેર છે. એટલે ઘણા મોટા માણસો જેને હોય એને નમે, ત્યારે નાના માણસો શું કે હું જેવા તેવા નિમ નિમ કરો છું, હું તો એને કોઈ દી ન નમું, એ હું વળી એના મનમાં. ત્યારે મોટા માણસો શું કે હશે ભાઈ હવે જાવા દે ને, તો કે જાવા ક્યાંથી દે. એટલે મોટા માણસો વાયર્યા કરે અને નાના માણસો દડાની જેમ ઉછળ્યા કરે. તો મોટા હોય ને એમાં ધીરજ હોય, ગંભીરતા હોય, અને ઓલી હાવ હાદી કહેવાય નમે તે સૌને ગમે બોલો, અને જમે તે કોકને ગમે, બધાને ન ગમે પણ નમે તે સૌને ગમે. અને શ્રીજી મહારાજ કહેતા હો કે જમે એ અમને ગમે. મહારાજ તો એક લાડુ માગે ને બે, બે માગે ને ચાર, એમ જમાડતા. મહારાજ કહેતા તમે જેમ અધિકું જમો એમ અમને અધિકો આનંદ થાય છે. માટે આપણે બધા એને નમવું, તે ભગવાનને નમશું તો કોકને નમવાની ટેવ પડશે. ટેવ જ ન હોય નાસ્તિક માણસને કોઈ નમવાનું આવે નહીં, કાં તો ભગવાનને પેડ્યા મૂકીને જેવા તેવા હોય એને નિમ નિમ કરે. હવે એને નમો એનો કાંઈ વાંધો નથી, પણ તમે આને નમો છો તારે આને નમો કે નહીં, આ બધાથી મોટા છે. જગવંદ, આખી દુનિયા જેને વંદન કરે છે એવા ભગવાન છે. અને જય જગ કારણ તારણ ભવ ભંજન દુઃખ દ્વંદ, બહુ મસ્ત ગ્રંથ છે. થોડો કઠણ છે, એના શબ્દો થોડા કઠણ છે. હે ભગવાન, તમે જગતના કારણ છો. હવે જગતના કારણ સમજવું છે, એ માથાકૂટીઓ તમે બરોબર સરખું ધ્યાન રાખીને સાંભળો. ભગવાન કેવી રીતે જગતના કારણ છે, પહેલો પ્રશ્ન હું તમને એ પૂછું છું કે આ બધું શાના આધારે રહ્યું છે, એ તમે કોઈ દી વિચાર્યું? તમે એમ કહો કે પૃથ્વીને આધારે આ બધું છે, તો પૃથ્વી છે ને આધારે બરોબર. અને આ શાસ્ત્રની ભાષામાં કહે તો બધા એમ કે શેષ ને માથામાં છે, અને વૈજ્ઞાનિક ભાષામાં જો બોલો તો એમ કહેવાય કે સૂર્યના ગુરુત્વાકર્ષણમાં પૃથ્વી છે, પૃથ્વી સૂર્યના આધારે છે, એ તો સિદ્ધ થઈ ગયું છે. સૂર્ય કેને આધારે, એવો પ્રશ્ન થાય ને. હમણાં એક નવું સંશોધન થયું છે, અમારે કૃષ્ણપ્રિય સ્વામી જાણે, હું તો જાણતો નથી. વીસ કેટલા ભાઈ પ્રકાશ વર્ષ, 20 અબજ પ્રકાશ વર્ષ દૂર એક મોટો તારો છે, એને આધારે આ બધું ફરે છે. 5 અબજ તારા છે, એ ઓલા તારાને આધારે ફરે છે. તો તમને એવું થાય કે તો ઈ તારો કોને આધારે, પછી એ કોને આધારે, આવા પ્રશ્ન ઉભા થાય ને, તો એનો એક જ જવાબ છે, એ બધું જ ભગવાનને આધારે છે. પછી જો તમે પ્રશ્ન પૂછો કે ભગવાન કોને આધારે, તો મરાણા. ભગવાન કોઈને આધારે નથી. કેમ જે એ તો સર્વાધાર થકા નિરાધાર છે, એને જ ભગવાન કહેવાય. હવે કોકનો આધાર લઈને બેઠા હોય એનું હું ઠેકાણું, બોલે આમ ક્યાં દેઠો પડે. ભગવાન જે દાડાના છે તે દાડાના ભગવાન છે, બોલો. ગમે એટલા ટેકા ક્યાંય લે તો ભગવાન હેઠા પડે. અને આપણા કેટલાય મત દઈને આવીને ગમે એમ કરીને સડાવ્યા હોય, પણ કોક ટેકા ખેંયા એટલે ભોવલીને પીડ્યા હોય હેઠા, તો આપણે કઈ કેમ પીડ્યા, તો ટેકો લઈ લીધો. અરે તારી ભલી થાય. ત્યારે ભગવાન કેવા છે, એને કોઈનો ટેકો જ નથી, વગર ટેકા વાળા. અને બધા ટેકો દઈને બેઠા છે. જેનો ટેકો ભગવાન લઈ લે, એ ગળુટ્યું ખાઈને હેઠો પડે. ત્યારે આપણે એમ કહેવાય કે એટેક આવી ગયો, કા તો ફલાણું થઈ ગયું, કોણ થયું, ભગવાને ટેકો લઈ લીધો, ગયો. એ પરમાત્મા આ જગતના કારણ છે, અને એ ભગવાનનું કારણ કોઈ નથી. આ વાત સમજો. હવે કેવી રીતે છે એ પાછું કહું. હા, ભગવાન પોતાના બ્રહ્મધામમાં રહે છે. બ્રહ્મધામ ક્યાં છે? તમે જ્યાં છો ત્યાં, તમે જ્યાં નથી ત્યાં, અને જે કાંઈ છે તે બધું જ બ્રહ્મધામમાં છે. અને એમાં બ્રહ્મધામ છે, જેને અક્ષરધામ કહીએ આપણે. ભગવાન ક્યાં છે? તે અક્ષરધામમાં છે. ક્યાં છે અક્ષરધામ? બધે જ છે. અને ભગવાન ક્યાં છે? બધે જ છે. અને જો જરાક સમજો તો તમે બધા અક્ષરધામ છો, અને તમારા બધામાં તમારા આધાર ભગવાન બેઠા છે. પણ એ આમ બાહ્ય દ્રષ્ટિથી દેખાતું નથી ભક્તો, એને જોવાની દ્રષ્ટિ આંતરિક છે, એ અંદર જોવાય છે, બહાર નહીં. આપણી બહાર આ બ્રહ્માંડ છે, બહુ મોટું બ્રહ્માંડ છે. જેટલું બ્રહ્માંડમાં છે એટલું જ પિંડમાં છે, તે સમાધિવાળાએ જોયું છે. બધું જ પિંડમાં છે. તો એ આંતરદૃષ્ટિથી સમાધિ અવસ્થામાં પોતે પોતાના સ્વરૂપને અને પરમાત્માના સ્વરૂપને જોઈ શકે છે. તે દિવસે પણ જોઈ શકતા હતા, આજ પણ અભ્યાસી પુરુષો, ભગવાનના ભક્તો, ભગવાનની ઉપાસના અને ભગવાનના ધ્યાનને બળે કરીને ભગવાનને જોઈ શકે છે. ભગવાન એમ કહે છે કે આપણા શરીરમાં પણ સૂર્યચંદ્ર છે, સુષુમ્ના નાડીમાં બધું જ છે, જેટલું બ્રહ્માંડમાં છે એટલું. સારું, બ્રહ્માંડ છે એ બહાર છે, એટલે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ પાંચ થયા. પછી આવે અહંકાર, છઠ્ઠું, સાતમું મહત્તત્વ આવે છે, અને આઠમી આવે છે માયા, પ્રકૃતિ જેને કહીએ. ગીતામાં આને આઠને આવરણ કહ્યા છે. એ આઠ આવરણથી પાર ચિદાકાશ આવે છે, જેને અક્ષરધામ કહેવાય, અને એમાં ભગવાન રહે છે. એ આમ, હવે અંદર આમ જાવ તો પણ આઠ આવરણ છે, પણ તે ન્યાન્યા છે, ભેદવાનું નથી. ભેદવાનું કહેવાય ખરું, પણ જ્ઞાન દ્રષ્ટિએ, ગતિએ નહીં. એ અંદર અંદર ધામ પણ છે અને ભગવાન પણ છે, એ બેઠા જ છે. પરમાત્મા આપણામાં બેઠા જ છે. શિક્ષાપત્રીમાં લખ્યું છે કે જેમ દેહને વિશે જીવ રહ્યો છે, તેમ જીવને વિશે પરમેશ્વર જે તે રહ્યા છે, એમ ભગવાને શિક્ષાપત્રીમાં લખ્યું છે. પણ તે પરમેશ્વરને કોણ દેખે છે? જે ભગવાનની ઉપાસના કરે અને ધ્યાન કરે, અને જગતની વાસનાને તોડી અને પરમાત્માને વિશે ગાઢ પ્રીતિ કરે, ત્યારે તે પ્રેમનો એવો પ્રતાપ છે, પ્રેમે કરીને જગતમાંથી જીવની પસરેલી વૃત્તિ હંકેલાતી હંકાતી પ્રતિલોમ થાય અને પોતાના આત્મામાં રહેલા પરમાત્માનું એને સાક્ષાત દર્શન થાય છે અને પોતાના જીવનું પણ એને દર્શન થાય છે. હવે આ એક બ્રહ્માંડ છે, એવા અનેક બ્રહ્માંડો છે, 20 અબજ પ્રકાશ વર્ષ દૂર એક તારો છે, એની ફરતું આ ફરે છે. પ્રકાશ વર્ષની તમને ખબર છે કે નહીં? નથી ખબર? એ તો તારે ઊભું થવું પડે. 1 સેકન્ડમાં 300,000 કિલોમીટર હાલે કોઈ માણા, એવો ઝડપી માણા હોય. કેવો ઝડપી બોલો? 1 સેકન્ડમાં 300,000 કિલોમીટર જાય એવો કોઈ ઝડપી માણા હોય અને એ માણાને આપણે અહીંથી વેતો કરીએ એટલી ઝડપમાં, તે 20 અબજ વર્ષે ત્યાં પૂગે. સમજાણું? ફરી વાર બોલું. 1 સેકન્ડમાં 300,000 કિલોમીટર વયો જાય એવો કોઈ માણસ હોય અને એ માણસને અહીંથી તમે રવાના કરો તો 20 અબજ વર્ષે પહોંચે એ તારે. એવો મોટો એ સૂર્ય છે, એના ફરતા આપણા 9 ગ્રહ ને સૂર્ય ફરે છે. એટલું બધું તો આ પોલાણ છે. પૃથ્વીથી સૂર્ય 15 કરોડ, હું ભાઈ બોલ, 15 કરોડ કિલોમીટર શેટો છે. એ અમારે એને પૂછવું પડે, આપણું વિષય નહીં. 15 કરોડ કિલોમીટર શેટો અહીંથી સૂર્ય છે અને સૂર્ય 9 ગ્રહ બધું ઓલા તારા ફરતું ફરે છે અને આ બધું વૈરાટ નારાયણના પેટમાં આવ્યું. શેમાં? પેટમાં. એના ત્યારે એ વૈરાટ કેવડાય છે? એ વૈરાટની નાભીમાંથી કમળ થયું અને કમળના નાળમાં બ્રહ્મા ઉતર્યા, 100 વર્ષ સુધી આવ્યા. પણ એને ખબર જ ન પડી હું ક્યાં જાઉં છું એમ. પછી તો ઠાક્યા, પછી 12 આવ્યા, ભાગવતમાં લખ્યું છે. પછી કમળ ઉપર બેસીને કહે છે કે આ શું કરવું એમ. ત્યારે આકાશવાણી થઈ કે તપ કરો. પછી તપ કર્યું, પછી જગત રચ્યું 3 લોક અને એ આ જગત. હવે આવા જગત એક નથી, કરોડો છે આટલા મોટા. અને એ બધા કરોડો જગતના કારણ પ્રધાન પુરુષ છે, એણે આ બનાવ્યું બધું. અને પ્રધાન પુરુષને કોણે બનાવ્યા? તો પ્રકૃતિ પુરુષે બનાવ્યા. પ્રકૃતિ એટલે મૂળ માયા અને એનો પતિ જે પુરુષ, એ બે માંથી પ્રધાન પુરુષ થયા. પ્રધાન એટલે સ્ત્રી, પુરુષ એટલે તો પુરુષ. એ બે માણસે આ એક એક જગત રચ્યું. એવા કરોડો જગત છે અને કરોડો પ્રધાન પુરુષ છે. એ કરોડો પ્રધાન પુરુષને જન્મ આપનારી પ્રકૃતિ છે, મૂળ પ્રકૃતિ. એ પુરુષ દ્વારા એ ગર્ભ ધારણ કરીને આને જન્મ આપે છે. એનો પતિ પુરુષ છે. તે પુરુષો બધા અક્ષરધામમાં રહે છે અને પુરુષોત્તમ નારાયણની સેવા કરે છે. તે પુરુષોત્તમ નારાયણ જ્યારે આ પુરુષને પ્રેરી માયા સાથે જોડે ત્યારે જગત ઉત્પન્ન થાય છે અને બધું જ્યારે હંકેલાય ત્યારે જગત પાછું પ્રકૃતિમાં લીન થાય, પ્રકૃતિ પુરુષમાં લીન થાય, પુરુષ અક્ષરધામમાં ચાલ્યો જાય ભગવાનની સેવામાં. ત્યારે ભગવાન, ભગવાનનું ધામ અને ભગવાનના ભક્તો, મુક્ત પુરુષો આટલા જ રહે છે, બાકી જગત લીન થઈ જાય છે. પછી પાછું ઉત્પત્તિ કાળે જગત એવી જ રીતે ઉત્પન્ન થાય છે. માટે આ બધાનું કારણ કોણ કહેવાય? ભગવાન. બોલો, જાગતા રહ્યો ને એટલે. આ દુનિયાનું કારણ કોણ કહેવાય? ભગવાન કહેવાય. એટલે કીધું અહીંયા જય જય જગ કારણ, જગતના કારણ. એટલે આ જગ કારણ એટલો શબ્દ છે પણ સમજાવતા હા ચડી ગયો મને તો. જગ કારણ અને વાહવાસી એક શબ્દ મેલ્યો, તારણ. એ સમજી લેવું જોઈએ. ભગવાન જગતના કારણ છે અને જગતના તારણ છે. આ જગત જો પરમેશ્વરની ભક્તિ કરે, ભગવાનને શરણે જાય તો ભગવાન એને પોતાની માયા તારે છે, કેતા પારે ઉતારે છે અને પોતાના સ્વરૂપનું સાનિધ્યનું સુખ આપે છે. આ વાત તે આમ જ છે અને કોઈ ખોટી માનશો નહીં. વળી ભવભંજન દુઃખ દ્વંદ, ભગવાન પોતાના ભક્તોના ભવ એટલે કે જન્મ મરણ સંસાર એને ટાળે છે અને દુઃખ દ્વંદ્વ ટાળે છે. બે પ્રકારના માણસને દુઃખ છે, એક હોય એટલે બીજું હોય ને બીજું હોય એટલે બીજું હોય. શું બબે પ્રકારના? તો એક સુખ અને એની સામે દુઃખ, બીજું એક માન એની સામે અપમાન, બીજું એક હર્ષ એની સામે શોક. આ બધા દ્વંદ્વ કહેવાય. દ્વંદ્વ એને કહેવાય, વસ્તુ એક જ હોય એના બે છેડા, વસ્તુ એક જ. આપણે જેને સુખ દુઃખ કહીએ છીએ ને એ બે વસ્તુ નથી, આવો તત્વની દ્રષ્ટિએ. તમે કહેશો એ કેવી રીતે, સુખ એટલે સુખ ને દુઃખ એટલે દુઃખ, પણ હવે એ તમને કેવી રીતે સમજાવવું? જો તમને વાત કરું,
સમજાઈ જાય. સંસારમાં
કોઈને દીકરો ન હોય અને એને દીકરો થાય તો એ માણસ રાજી થાય, એને આનંદ થાય, એને સુખ થાય, હર્ષ થાય. હર્ષ દીકરો થાય ને એટલે. પછી દીકરો મરી જાય તો શું થાય? દુઃખ થાય, શોક થાય. સારું, પણ હવે તમને બીજી વાત કરું કે કોઈ જ્ઞાની માણસ છે, એને દીકરો જન્મ તો એને એવું માન્યું
કે આ જગત છે, ઉત્પત્તિ થી તેને પ્રલય થાય. અમારા ઘરમાં એક બાળકની ઉત્પત્તિ થાય,
ઈશ્વર કરે છે ઉત્પત્તિ થી તેને પ્રલય, એ તો ચાલે, એને હર્ષ ન થયો. પછી એ છોકરો મરી જાય તો એ ભાઈ એવું સમજે ઉત્પત્તિ થઈ હતી, હવે વિનાશ થયો, એટલે આ તો બધું થાય જ, એટલે એ આનંદ મારે. ત્યારે જુઓ, જેટલો હર્ષ થાય એટલો સામે શોક થાય, ભારો ભારો તોળીને. તમે કંઈક વેપાર કર્યો અને કરોડો રૂપિયા તમને મળ્યા, તમને જેટલો હર્ષ થાય એટલો શોક થાય, એ કરોડ જાય તારે. પણ તમે એમ સમજો આવ્યા ભગવાનની મરજી હતી એટલે મૂકો, પછી જાય તો તમને એમ થાય ગયા
ભગવાનની ઈચ્છા હતી, પણ તમારી ઊંઘ ન બગડે. બોલે તો પૈસા આવે તેથી ઊંઘ બગડે, પૈસા જાય તેથી ઊંઘ બગડે.
ઊંઘ બગડે ત્યાં સુધી વાંધો નહીં, હૃદય બગડે, વાલ થવામાં ડકબક ડકબક. પાછા વિદેશમાં જઈને નવા નખાવા પડે, એ પાછું નક્કી નહીં, રોજ 10 કિલોમીટર હાલવું પડે તો હરખા હાલે. કુદરતના વાલ વાળી એ ઠીક, હાલવું ન પડે, પણ ઓલ્યા નાખ્યા હોય ને. આ હર્ષ અને શોક વસ્તુ એક જ છે. જેટલા તમે હરખ ઘેલા થઈ જાઓ એટલા શોક ઘેલા થવાના થવાના થવાના. માટે એ વાતમાં કાંઈ માલ નહીં. આ બધા દુઃખ દ્વંદ્વ કહેવાય. હે ભગવાન, તમે જો મળો ને તો આ બધા દુઃખ દ્વંદ્વ ટળે, એવી ઊંચી વાત સ્વામી કરે છે. હવે આગે, જય જય મહારાજ અધિરાજ અકળ અજેતમ, જય જય કંદન કાર દયાલ નરતન નીતમ, જય જનરંજન ભંજન ભય મંજન બુદ્ધિ દેણ મુદા, શ્રી સહજાનંદ આનંદ કંદ વારંવાર વંદુ સદા. સમજાણું કઈ વાનાણી સાહેબ? નહી, જો આવી રીતે હું સમજાવીશ ને એક પાનું નહીં થાય. તમે થોડુંક મગજ હાંકીને સમજવા માંડો એટલે આપણે ગ્રંથ પૂરો થાય. મારે તો આજ સાંજે આ ગ્રંથ પૂરો કરવાની ધારણા હતી, પણ અહીં મેં ધારી ગયો હું, કારણ કે જગ કારણ એટલું સમજાવવામાં આપણે 15-20 મિનિટ જોઈએ, તો એક એક શબ્દ સમજાવવા 15-15-20 મિનિટ કાઢીએ તો એક પાનું ન થાય સાંજે. માટે હવે તમે કાંઈક હાવ બંધ કરીને કામ બેઠા શરૂ કરો. તમે વેપાર કરવા જાઓ ત્યાં મગજ શરૂ રાખો કે બંધ રાખો? પછી અહીંયા તમારે કમાણીનો આ દિવસ કહેવાય, વેપાર કહેવાય? મગજ બરોબર શરૂ રાખો. જુઓ, જય જય મહારાજ, મહારાજનો અર્થ કરો. મહારાજ એટલે શું? નહીં આવડે, કરી દઉં. જુઓ જુઓ જુઓ, આપણા ગામના સરપંચ એ આપણા ગામના રાજા કહેવાય, બરોબર? સારું, પછી આપણા સરપંચના રાજા કોણ કહેવાય? તાલુકા પ્રમુખ ને. બહુ મને એમાં ખબર નહીં પડ્યો, કાંઈક ભૂલ થાય તો માફ કરજો, હું તો સમજાવવાની તમને કોશિશ કરું છું. એ લાઈન આપણી લાઈન બારી છે. તાલુકા પ્રમુખના મને માનું છું, ત્યાં સુધી જિલ્લા પ્રમુખ એના રાજા કહેવાય. પછી એમ 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 ઠેઠ ગાંધીનગર સુધી પૂગે, એના ઉપર રાષ્ટ્રપતિ હોય. એ રાષ્ટ્રપતિ છે ને, એ આપણા દેશના મહારાજ કહેવાય, મહારાજા. ખ્યાલ આવી ગયો? સારું, હવે આખા દુનિયાનું યુનિયન ભેગું કરે, એસોસિએશન, એમાં એકને મોટો પ્રમુખ બનાવે, એ આખી દુનિયાનો મહારાજા કહેવાય. હવે આ એક પૃથ્વીના ગોળાની વાત થઈ, આવડો ગોળો છે ને પૃથ્વીનો, 71% પાણી ને બાકીનું બધું પૃથ્વી, ગોળાનો એ મહારાજા આપણા 245 દેશનો. હાલો, પછી પૃથ્વી, પછી સ્વર્ગ છે, એનો રાજા ઇન્દ્ર છે, એ આના બધા કરતા ઉપરી. એની ઉપર બ્રહ્મા છે, એ એના રાજા છે. બ્રહ્માની ઉપર વૈરાટ છે, એ એના ઉપરી છે, એટલે એના રાજા કહેવાય. વૈરાટની ઉપર પ્રધાન પુરુષ છે, એ એના રાજા છે. એની ઉપર પ્રકૃતિ પુરુષ છે, એના રાજા છે. એની ઉપર ભગવાનનું ધામ છે, એનું નિયંત્રણ છે, અક્ષર બ્રહ્મ, એ એના રાજા છે. અને એની ઉપર ભગવાન છે, એ ભગવાન અક્ષરના એ રાજા છે. અને એ ભગવાનની ઉપર કોઈ નથી. જો ભગવાનની ઉપર કોક હોત તો ભગવાનને મહારાજ ન કહેવાત, એને રાજા કહેવાય, પણ મહારાજા ન કહેવાત. એટલે ભગવાન મહારાજ છે. આપણે એને કહીએ છીએ ને મહારાજ, મહારાજ આવ્યા ને મહારાજ ગયા, એટલે એ હું આ એનો અર્થ આ. આવા મોટા છે એટલે મહારાજ, એમ જેવા તેવા રાજ નહીં, આ મહારાજા. સ્વામી કહે છે કે જય જય મહારાજ અધિરાજ વળે અકળ અજીતમ. તમે કોઈના કળા કળાવ એવા નથી. જો ભગવાન જેવા છે એવા તો અક્ષર પણ જાણતા નથી. અને અક્ષરની ક્યાં વાત કરો છો? મહારાજ પોતે એમ કહેતા હતા કે હું કેવડો છું ને કેવો છું એની મને ખબર નથી, મારા મહિમાના પારને હું પોતે પામતો નથી, એમ પોતે બોલતા હતા. તો બીજો તો કોણ પામે? બોલો, કોક બહુ મોટો રૂપિયા વાળો હોય એને પોતાને ખબર નહીં મારા ઘરમાં કેટલા રૂપિયા છે. અટકળ કરે એ એટલે આવશે એમ, પણ કાંઈ ગણતરી ન હોય, આખી દુનિયામાં ફેક્ટરી હોય ને કાંઈ માપ બારું હોય બધું, અટકળ કરે. આ જેટલું એમ ભગવાન કહે છે કે મને નથી ખબર મારો મહિમા કેટલો છે, એવા મોટા ભગવાન છે. હવે એ ભગવાન સહજાનંદ સ્વામી કોઈથી કળા કળાઈ નહીં, અકળ અજીતમ, કોઈથી જીતાય નહીં. ગમે એમ કોઈ બળ કરે, અનંત કોટી બ્રહ્માંડના બધા દેવતાઓ ને બધા વૈરાટો ને બધા પ્રધાન પુરુષો બધા ભેગા થઈને હલ્લો કરે તો ભગવાન એક ચાપ પાડે, ત્યાં બધાની લાઈટ વહી જાય. હા, બધાને હુજતું જ બંધ થઈ જાય. આપણે અહીં ગમે એટલા દીવા કરીને રોશની કરીને બંબ માટી બોલાવતા હોય પણ ગઢડેથી ઓલો આમ સાપ પાડી દે એટલે આપણે બધું અહીં શ્રીપતિમાં થઈ જાય ને, ભૂંગળા ને પંખા ને બધું ટમટમીએ આપણા બધાય. એમ ભગવાન ચાપ પાડી દે તો એટલે બધા ટમટમ, એને કોણ જીતે? બધા એની દોરી એના હાથમાં. એવા અજીત છે ભગવાન, કોઈ ભગવાન સ્વામિનારાયણ. અને એ ભગવાન આપણા ડેરામાં હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે. આપણે એને આય લાવ્યા ને પધરાવ્યા, એને 10 વર્ષ થયા. આ એનો ઉત્સવ આપણે કરીએ છીએ, એ નિમિત્તે ભગવાનને રાજી કરીએ ને યાદ કરીએ ને એના ગુણગાન ગાઈ. જય જય કંદન કાળ, કાલસ્ય કંદન, કાળનું પણ કંદન કરનારા. જુઓ, આ દુનિયામાં બધા કરતા મોટો કાળ, કાળને કોઈ પૂગે? બધાને કાળ પહોંચી જાય. તમે ગમે એવી વસ્તુ બનાવી હોય પણ એને કાળ પૂગી જાય. કાળાગરીની વસ્તુ નાશ થઈ જાય. પથ્થરના મંદિરો કાળાગરીને ભેજ લાગીને કોવાઈને ખરી જાય છે ને પથરા હોય છે ને, બરાબર લોઢું કાટ ખાઈને હડી જાય છે ને, કાળે કરીને હોનું ઘાઈ જાય છે ને, બધું ઘાઈ જાય છે, નાશ પામે છે. પણ ભગવાનમાં કાળનું કાંઈ હલતું નથી, કાંઈ નહીં. જો આપણે ભગવાન પાસે વ્યા જઈએ ને તો કાળ આંટા મારે. ઓલી ઘંટલી જૂના વખતમાં રાખતા ને ભૈડકું ભડવાની, એને ખીલો હોય માકડી એમાં જે દાણો બેસી જાય એ ભરડાય નહીં તમારે. પણ જો આઘો ગયો પાણી કરીને, હે હું કંઈક શું તો આવી જાય ઝપટમાં, લોટ થઈ જાય. પાછો લોટ થઈને નિરાયત પામે ધારું, પાછો પાણી નાખીને ટીપા ટીપ કરીને લોંધો કરી નાખે એને, એટલે બેચારો ઠરે તો સારું, તાવડી નાખીને શેકી નાખે ફૂલાવી નાખે એટલે એનો બેચારોનો અંત આવે તો સારું, પાછા બેસીને બધા ખાઈ જાય જ્યાંથી પૂરું થાય તારું પાછો. ઓહો પછીની દિશા તો કીધાની નહીં, કોઈ અડે ને નાવું પડે એ દિશા થઈ, નકર દાણો હતો બિચારો લેર કરે એવો, અને પાછો એ પૃથ્વીમાંથી થયો તો અને પૃથ્વીમાં ગયો, એમ આ દુનિયામાં કાળ આ જ ધંધો કરે છે, આમથી આમ બધું ફેરવા જ કરે. આ બધું માયા કહેવાય, જે ફરીને હતું જ્ઞાનની આવે એમના માયા, અને જે એમ નામ રે એ ભગવાન છે, એમાં કોઈ ફેરફાર નથી, અવિકારી છે વિકાર નહીં. અને એ પરમાત્માને જે પામે છે તે પણ ભગવાન જેવા જ થઈ જાય છે. મમ સાધર્મ મા ગતા નિરંજન પરમમ સામ્યમ ઉપૈતી, સામ્યમ ઉપૈતી ભગવાનન સમાન થઈ જાય. માટે અમે તમને હાથ જોડીને કહીએ છીએ ભજન કરજો, માળા ધ્યાન માનસી મંદિર જાયજો, નહીતર થઈ જાઓ રોટલો. તઈ પછી કહેતા નહીં અમે રસોઈ બહુ દીધી પણ તમે ઉપદેશ ન દીધો, હા અમે ધોતિયા તમને બહુ આવ્યા પણ તમે અમને ધબધબાવીને કીધું નહીં કોઈ દી હાસું, એમ ન કહેતા હો, હા અમે તમારું ખાઈ છૂટ્યા ને તમને કહી છૂટ્યા પછી તમારે ઠીક પડે એમ કરો, અમારો વાંક નહીં. પણ તમને છે ને ભગવાન ભજવા ગમતા નથી, હાસું કહેજો મારા બાપલ્યા. એક ભજન યાદ આવી ગયું, આપણે એક કડી ગાઈ,
હંસલો હરિ ભજન નો આળ સુરે, હંસલો હરિ ભજન નો આળ સુરે, હંસલો હરિ ભજન નો આળ સુરે, ભજન નો આળસો. પણ એક વાતમાં હંસલો ઉતાવળો ને હોશિયાર, એમાં આળા નહીં એમ કવિ કહે છે. એ દી હંસલો ભોજન માં હોશિયાર, હંસલો ચાલ્યો જવાનો એકલો રે, હંસલો
એકલા જવાનું. આપણે આવ્યા તેથી પણ એકલા આવ્યા છીએ, અને કદી કોઈ જોડલા આવ્યા હોય તો પણ મરવાનું એને એકલા, અને કદી કોઈ એક હારે મરે તો પણ મર્યા પછી એને હારે હારે રસ્તા નથી, કારણ કે કર્મ નોખા નોખા, એકે હારા કર્મ કર્યા હોય તેને હારો રસ્તો ભગવાન આપે, નબળા કર્યા એને નબળો આપે. આ દુનિયામાં એવી રીતનું છે. ઘણા કહે છે પાપ કે પુણ્ય એવું કાંઈ નથી. એટલે પાપ પુણ્ય ન હોય તું એમ કહેશ તારે આ જગતમાં એક ભાઈ પાલખીમ બેહે ને બીજા ઉપાડે એવો ભેદ કેમ પડ્યો? હે, એવો ભેદ સાથી પડ્યો એ કે. એટલે તારી વાતો ન હાલે. ગીતા ભાગવત જેવા ગ્રંથો ભગવાને આપણને આપ્યા છે, વેદ આપ્યો છે ભગવાને પોતે, એમાં લખ્યું એ સાચું. તારી જેવા દુનિયામાં કેટલાય થયા, મન આવે એમ બકીને વ્યાઈ ગયા, પણ આ ધર્મ અને શાસ્ત્ર અને પુણ્ય પાપ કોઈ ધરતી ઉપરથી કાઢી શક્યું નથી. યુગો વ્યાઈ ગયા. સત્ય તે કેમ અસત્ય થાય? માટે ભગવાનને ભજશે,
આળસ તજશે, એ ભગવાનને પામશે. અને પછી એની ફેરવણી નહીં, ત્યાં કાળ નથી.
જુઓ આમાં લખ્યું, જય જય કંદન કાળ. ભગવાન તો કાળનો નાશ કરી નાખે, એનું નામ ભગવાન. આ બધું કાળ વડે નાશ થાય છે, પણ ભગવાન તો કાળનો નાશ કરી નાખે, એનામાં કાળ પ્રવેશી શકતો નથી. અને જે ભગવાનનો આશ્રિત થાય અને ભક્ત થાય એનામાં પણ કાળ પ્રવેશી શકતો નથી, કારણ કે ભગવાનના ધામમાં કાળ નથી. એટલે ભગવાનનું ધામ, ભગવાનના ભક્તો અને ભગવાન સદાય બિરાજમાન રહે છે, ફેરવણી જ નહીં. આપણે તો ફેરવણી થાય, આપણે જ્યારે આવ્યા તે ભગવાને દાંત ન દીધા અને દેવાય પણ નહીં એ અવસ્થામાં, અને પછી જ્યારે એને ચાવવાની જરૂર પડી ત્યારે ભગવાને દાંત આપ્યા. ચાવવાની જરૂર પડી ત્યારે દાંત આપ્યા, અને પછી ભગવાનને એમ થયું કે હવે આના લઈ લેવા પડે, નકર છોકરાને શેરડી હાથ નહીં આવવા દે. લઈ લેવાની જ્યારે જરૂર પડી ત્યારે લઈ લીધા. કો કારણ શું? કે બાળક હોય ત્યારે પચે નહીં, દાંત હોય ને તો ગમે એવું ખાઈને જવા દે પેટમાં, થઈ જાય અપચો. એટલે ભગવાને દાંત ન દીધા. પછી ગઢા થાય ને પછી પણ પચે નહીં, એટલે ભગવાને દાંત લઈ લીધા. પછી તો જરા જરા શેરો છે, જરા કેવું છે એવું ખાય, દાડા કાઢે. પણ માળા માણા બહુ પાકાવ, 100 ગઠા કર્યા. હા, ભગવાન બધાને પૂગ્યા, માણાને પૂગતા નથી. ઓ 100 ગઠા કરાવી નાખી એને, પણ એ 100 ગઠા પાછા ગાય ત્યારે બીજા કરવા પડે, ખોવાઈ જાય, તૂટી જાય, કારણ કે મૂળ તો નાશવંત દુનિયા, અહીં ક્યાં કાંઈ અમર રહેશે. ભગવાન કહે તારે જે કરવું એ કરી, 100 ગઠા કરી કે ગમે એ કરી, હુજે એ કરી, પણ ભણના દીકરા તારું પૂરું તો થવાનું જ. એ પછી ઠીંગડા માર્યા જેવું, એમાં લાંબુ ન હાલે, સમજાણું. પણ ભગવાને છે ને ઓલું કર્યું કે આ પીઢ માણા છે, આ જુવાન છે, એની ઓળખાણ માટે માણા કાંઈ લુગડામાં ફેરફાર કરે કે ન કરે, ઠાકોરજી સમજીને માથે ફેરફાર કર્યો. જુવાની હોય ને કાળાવાળ, ગઢો થાય ને ધોળા, એટલે શું છે કે આ વંદન કરવા લાયક છે, આ હજી અથીરો ને ધીરીઓ છે, જુવાનીઓ છે, ઠીક છે. પણ વાળા આને ઈ ન ગીમું, આને કુસડો શરૂ કરી દીધો. એનો પોતા માર્યા જ કરે. હવે આપણે કળવું કેમ કે આ જુવાન છે ગઢો? એવા ને એવા આપણને લાગે. એક ભગત હતા, તે કાયમ આવે ને મળવા સમય અવસરમાં, તે વાળ એના કાયમ હું કાળા ભાળું, કાયમ કાળા. મને એમ થાય કે આની ઉંમર તો ઘણી છે, પણ મારું અને વાળ એક હજી તો ધોળો થયો નહીં. એમાં એક દી કાંઈ શિબિરમાં થોડા દી રહ્યા નહીં, એમાં બાથરૂમમાં કાંઈ ખાબું દઈને નાયા, અને ઓલો કુસડો બધો હયો ગયો, હાવ ધોળા. હા, અને એને મેં ભાડ્યા તો હું તો ઓળખું
નહીં. મને
કીધું આ તમારે બધા એક હારે ધોળા કેવી રીતે થઈ ગયા? મને કે નાયો એટલે. મેં કીધું મારે અરે અરે દુનિયામાં કોઈ નાશે નહીં, નાયે વાળ ધોળા થઈ જાય. મેં એ કેવી રીતે? મને કે ઓલું હું ગયું ઘરનું કરેલું, કુદરતનું નહીં. તારી ભલી થાય. એટલે માણાને જો ગઢું થવું નથી, માણાને મરવું નથી. હા, બે બાઈઓ ભેગી થઈ, એક બાઈએ એક બાઈને પૂછ્યું કે તારા કેટલા વર્ષ થયા? સમજ્યા? તો એ કે મારા હોળ વર, તો કે તારા લગ્ન થઈ ગયા? તો કે મારા લગ્ન નથી થયા. પછી આ કે તારા કેટલા વર થયા? તો કે મારા લગ્ન ન થાય ને ત્યાં સુધી હોળ. કોઈને ઘટું થવું નથી. ભગવાનમાં કાળનું સામર્થ્ય નથી ચાલતું. વળી ભગવાન કેવા છે? ભંજન ભય. પોતાના ભક્તને જ્યારે જ્યારે ભય આવે છે ત્યારે ભગવાન તે ભયને ટાળે છે, ભયને ભાંગનારા. નકર ગમે એવો મજબૂત સાચીનો હોય પણ જ્યારે કોઈથી જો ભય એની માથે ચડી જાય તો માણસ ભાંગી પડે. અરે અરે, હવે નહીં મેળ પડે, મરી ગયા. પણ એવો જ્યારે ભય આવી જાય ત્યારે ભગવાનને પોકારે ભગત, તો એ ભયને ભાંગી પડવું પડે. ભગત ન ભાંગે, ભગત તો મારો વાલો કરે એ ખરું એમ પડકારો કરે. હો, કારણ કે એને તો ભગવાનનો આશરો છે ને, શ્રદ્ધા છે પરમાત્મામાં. શ્રદ્ધાવાળા માણસ હોય ને એનું હૃદય, હાર્ટ બહુ સારું હોય. શ્રદ્ધાવાળા માણસને બધી રીતે ફાયદો છે. હમણે વિદેશમાં સંશોધન થયું, 150 હૃદય રોગીને તપાય છે. એમાં જેટલા મંદિર જતા ભગવાનની પ્રાર્થના કરતા એ બધાના હૃદય હારા નીકળ્યા, અને ભગવાનમાં નહોતા માનતા એ બધા આપમેળે અહમના ઠૂંઠા ખખડી ગયેલા દર્દીઓ. પછી સારવાર શરૂ કરી, મહિનો દાડો સારવાર કરી. એમાં જે ભગવાનના ભક્ત હતા ને મંદિરે જતા ને પ્રાર્થના કરતા એને જલ્દી સુધારો થયો. બોલ્યાને એવો સુધારો જણાણો, તારે આ છે મજાની વાત છે. માટે ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખવી પણ નબળા દિલના થવું નહીં. કોઈકે કીધું છે, શ્રદ્ધાની દોરી જાલો રે જોર કરીને, 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 ઓ મારે ચડશે વાલો રે જોર કરીને, તો મારે ચડશે વાલો રે જોર કરીને, તો મારે ચડશે વાલો રે જોર કરીને, તો મારે ચડશે વાલો રે જોર કરીને, શ્રદ્ધાની દોરે જાલો તો થાક ન લાગે, રાખીને જીવન જીવવું અને આંધળુકીય જીવવું એમાં ફેર છે. ભગવાનના ભક્ત થાકે નહીં સુખ દુઃખ થી, બોલ્યા થાકી જાય, બહુ સરસ છે. આ શ્રદ્ધાની દોરી જાલો તો થાક ન લાગે, પરમાત્માને વિશે ખૂબ શ્રદ્ધા રાખવી, ખૂબ વિશ્વાસ રાખવો. કેમ જે એ ભય ભંજન છે, ભયને ટાળનારા. વળી મંજન બુદ્ધિ, આપણી બુદ્ધિમાં કંઈક આડોવળું કચરું આવી ગયું હોય, કંઈ અજ્ઞાન આવી ગયું હોય, ન કરવાનું કરવા જઈ રહ્યા હોઈએ તો ભગવાન તરત જ સદમતી આલે અને ત્યાંથી પાછા વાળી દે. ગમે તે કરીને આપણું ભલું કરે ભગવાન, લ્યો ગમે એ કરે. બોલો, ચોર ભગવાનને કંઈક માનતો હતો, સાધુ આગળ બેહવા જતો, પછી ભગવાનને ખબર પડી કે આ ફેર ચોરી કરવા આવડે આ જાય ને, એટલે બધાએ પકડાઈ જવાના છે. રાજા બરોબર સાવધાની છે, માણસ ગોઠવી દીધા છે અને ફાંસીએ બધાને ચડાવી દેવાના છે. પણ ભગવાનને એમ થયું, એમાં આ ચોર છે એ ભગત છે, ચોરની સાથે રહીને ચોર થયો છે, બાકી એનો જીવ ચોર નથી, સંગ દોષ છે આને તો ખાલી. માટે એને ફાંસી દેવી નથી,
એટલે પછી ચોરી કરવા જતા ને પગમાં કાંટો વાગ્યો, ભગવાને કાંટો વગાડ્યો. પછી એને એમ થયું કે હવે આપણે ક્યાંય ચોરી કરવા નહીં જવાય, કે હાલો ભજનમાં બેસી. સાધુ સંતો આવેલા ભજનમાં, આવો કંઈક પ્રોગ્રામ હાલતો હોય છે, આવીને બેસી ગયા ભજનમાં. પછી તો ઓલા ચોરી કરવા ગયા પકડાણા, અને એનો મુકદ્દમો ચાલ્યો, કેસ ચાલ્યો, આને પકડી ગયા. કેસમાં એવું નક્કી થયું કે ભાઈ આ ચોરી કરવા નહોતો ગયો. અને ગામને માણસે શાક પૂરી, ભાઈ તે દી રાતે થી ભજનમાં હતો એમ, હા અમે બધા અમારી પાસે બેઠો હતો. પછી ઓલા જેટલા હતા ને બધા એને ફાંસીની સજા થઈ ગયા કોળના ભાવમાં. આને બચાવી લીધો ભગવાને. એટલે કીધું મંજન બુદ્ધિ, બુદ્ધિમાં આડુઓળું હોય નહીં, ભગવાન હરખું કરી નાખે. અને વળી બુદ્ધિ દેણ મુદા, ભગવાન બુદ્ધિના દાતા છે, એનું આપેલું આપણે બુદ્ધિ તત્વ ભોગવીએ છીએ. તાર તમે એમ કહેશો કે ભગવાને આને વધુ આલી, મને કેમ થોડી આલી, એનું પાછું એક બીજું કારણ છે, આલ્યા જેવું નહોતું એટલે નથી આલી, એ પાછું સમજવું જોઈએ ને. કારણ કે અમુકને જ બુદ્ધિ હલાય, અમુકને ન હલાય. કારણ કે ભગવાનની ખબર કે આ જગતમાં અમુક અમુકને બહુ બુદ્ધિશાળી કર્યા ને, તે બધા એની હેરાન કરી નહીં ગયા. ત્યારે ભગવાનને એમ થયું કે જે માણસ સારા હોય, સાત્વિક હોય, એને બુદ્ધિ આપવી, નકામો હોય એને બુદ્ધિ આપો, આખા ગામને નડે. એક ગામમાં હારા હારા ઠોડ ચાર જણા બુદ્ધિવાળા ભેગા થઈ ગયા, ચારે ભેગા થાય એટલે ગામમાં કાંઈક ખોંચરું ઊભું કર્યું જોઈએ એને. હા, એ ભેગા થયા નથી, નવું જૂનું થયું નથી ગામમાં, સમજવાનું. એ મંડળી મળે એટલે કોકનું હંધાય ને કોકનું ટળે, હોશિયારે જેવા અને પડદા પાછળ રહેવાવાળા. હા, જો આવડા અહીં બેઠા બેઠા વગાડે છે તો આપણને ખબર પડે આવડા વગાડે છે, પણ આ પડદાની વાહે વગાડતા હોય તો તમને બધાને એમ જ થયા કરે વાજા ક્યાંથી વાગે છે. એ ન પકડાય, ઘણાય ગામમાં એવા ખાનગી વાજા છે, ઘરોઘર ઝઘડા થાય પણ એ ક્યાંથી થાય છે એ કોઈને કળાય જ નહીં. હા હા, આવા નરકમાં જાય. આપણે કોકનું ઓલવી ન હોય તો કાંઈ નહીં, મહેરબાની કરીને હળગાવવું નહીં, ઘણાને એવી ટેવ હોય. અરે એક ભાઈને જોવા મહેમાન આવેલા, ફળિયા આમ ખાટલા નાખીને બેઠેલા, આવ સીધી વાત. એક બાઈ પાણી ભરીને આમ આવે અને ઓલા મહેમાનો જે ઘરની ફળીમાં બેઠા છે એ ઘરમાંથી બાઈ આમ ખડકીમાં નીકળી, તો આ પાણી ભરીને આવી ને તેમ ખડકી માર્યું, ભરીને આમ જોયું, લે તમારે ત્યાં મહેમાન આવ્યા છે? હા તો પાડે છે. હા મહેમાન આવ્યા છે. તો કેમ? તો કે મોટો પરમોદ છે ને એને જોવા આવ્યા છે. તો કે ઓલી વાઈ આવે એને એટલે મહેમાને સાંભળ્યું, ઘીવાળું સૂર્યમુખાઈને વ્યાઈ ગયા કે વાઈ આવે અને દીકરી દેવાય. એક જ શબ્દ દિહાળી આપી દીધી, પરમોટ ડાયરે ન લીટક્યો, લ્યો પીડ્યો હેઠો, માન જરાક હાથ જલાવ્યા. આવું ન કરવું, આ ખોટું, કોકનું ટાળી દો. માં ભગવાન સદબુદ્ધિ આપે બધાઈને. એ આપણે પ્રાર્થના કરીએ, 10 દિવસની ધૂન બોલ્યા છે ભક્તો, વળી 2 દિવસનો જગન થાય, 3 દિવસનો જ્ઞાન યજ્ઞ, આપણે ભગવાનને અરજી જ કરવી છે ને કે હે ભગવાન, અમારા ગામના, બાર ગામના, દેશના સર્વ લોકોને, અમને બધાને સદબુદ્ધિ આપો. મજા આવે. ગુણ ગ્રાહક થવું, બધાના ગુણ લેવા. ભગવાન બુદ્ધિ આપે છે, ભગવાન સવળું સુજાડે છે અને આનંદ થાય છે. એક ભગત બહુ હારા મને આવીને કીધું, મને કે મારે ધંધામાં ભાગ રાખવો છે અને માળો એ મને ના પાડે છે. મેં કીધું જવા દો ને ના પાડે તો, પણ મને કે બહુ કમાણી છે એમાં, મને મને માળો નહીં લે કે. મેં કે થાય અમારો હગો જ, મને કે, મને કે તમે કહો ને તો મારો ભાગ રાખે. મેં કીધું ભાઈ હારું હાલો ને, હરી ભગત છે. એમ કીધું ભાઈ આ ભગત હારા છે, નો કામ કાઢ નાખો, એ ન ફાવે કે. ભાઈ રાખો ને, હંપીને રહેવું. મેં ત્યાં કે સારું ભાગ રાખ્યો છે એને. પછી ઓલા ભગત મળ્યા મને કે મારો થાવ ઓછા ટકા ભાગ રાખ્યો. મેં કીધું હવે તમારી મરજી તારે, અમારે તમારું કેવી રીતે બધું પતાવવું. કારણ કે સારું પછી પાછી એને વિચાર થયો આપણે નથી રાખવો ભગવાન ખરા ને. મેં કીધું ભાઈ જાવા દે, ન રાખવો હોય તો જાવા દીધો. નીકળી ગયા ભાગમાંથી. અને પછી તો ભાઈ ઓલા ભાગ રાખેલો ને એને કમાણી બહુ થાય એવું લાગ્યું. આભાસ થયો કે આટલા ભાવ છેડ્યા ને, આટલા ભાવ છેડ્યા ને, આટલા કરોડ કમાયા. ત્યારે આને મેંડ્યું દુઃખ થવા કે મેં ભાગ ન કાઢી નાખ્યો હોત તો ઓછામાં ઓછા આટલા તો મને મળત. પછી એક દી મને મળ્યા, મને કે મેં ભાગ કાઢી નાખ્યો અને ભરાઈ ગયા કે બહુ એને તો ફાયદો થાય એવું છે. મેં કીધું હવે ભજન કરો ને ફાયદો છે દુનિયા બધો. પછી ભજન કરવા માંડ્યા. તે 400 મહિના પછી મને મળ્યા. મને કે ઓલું છે ને બહુ કમાય એવું હતું ને એ હાવ ભાવ ખાડે ગયા. મને કે એને નુકસાની બહુ ગઈ. મને કે હું નીકળી ગયો ફાવી ગયો મરાઈ જાય ન કર કેસ. આ ભગત એટલે ભગવાને એને ગમે એમ કરીને જાળવા રહી ગયા. ભગવાન નો બચાવે ને તો વાટકી લેવા જવું પડે. વાટકી સમજાય છે ને દુકાને. પછી પૂછે કાવડી આપું તમારે એક જણાનું કામ રહેશે? તો કે ના ના આખા ગામનું કરવાનું. મોટો વાટકીઓ આપ હવે તો કાં. તો કે મારું તો હાવ ઘસીને કોક કરી ગયું છે એટલે મારે હવે બધાનું કરવું પડે એમ છે. આવું છે એટલે ભગવાન બધાની ઉપર દયા રાખે છે, સદબુદ્ધિ આપે છે. અને આડો ઓળો થાય એને કુબુદ્ધિ આપે. ભગવાન કઈ ખોબો ભરીને હીરા નથી દેવા આવતા ઘરે. અને કઈ ભગવાન પોતે નથી દંડો લઈને આવતા લઈ જવા. એ તો સદબુદ્ધિ આપે, હરખી આઈડિયા આપે એટલે રૂપિયા. અને લઈ લે મગજ એટલે ઊંધું. ઘણા એમ કહેવો કે અમે ભગવાન નથી ભજતા ને ભગવાન છોડી દીધા પશકમાણા. એ સાચું છે. લે વડીલો નો માને, વડીલો નો માને એ તો ના જ કે. પણ હું તમને એમ વાત કરું કે તમે માની લો કે 5 ટીકડી હવારે ખાધી બરોબર છે. પછી તમને એમ થયું કે હવે સાંજે નથી ખાવી એટલે સાંજે ન ખાધી. અને તમને રાતે સારું રહ્યું એટલે તમને મનમાં એમ થાય કે ટીકડી સાંજે ન ખાધી એમાં સારું રહ્યું. પણ તમને એ ખબર છે હવારે ખાધી એટલે સારું રહ્યું છે. ઓલી હવારનો ગણ છે આ, એ લો ખબર પડે. માટે ભગવાનને માનજો. બુદ્ધિ દેણ મુદા આ શબ્દ ઉપર વાત કરું છું. ભગવાન બુદ્ધિના દાતા છે. એક છપૈ સંદ થયો. હવે બીજો
જય જય વદ તવેદ અભેદ વદન તે ચારે, જય જય વદત શેષ મહેશ અજ સુર સારે, અર જય જય વદત નારદ શારદ નામ તમાથા, અર જય જય વદત મુનીષ હંમેશ જોડી જુગ હાથા. ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત જોડી જુગલ પાણી જેહી, સિદ્ધ સાધક વંદત સદા શ્રી સહજાનંદ સુખ મહી.
બહુ સરસ વાત છે આમાં. એમ કે છે કે હે ભગવાન 4 વેદ હંમેશા મૂર્તિમાન હાથ જોડીને તમારું ગાન કરે છે. વદત વેદ, અભેદ વદન. પાછા વેદ છે ને એ એક ધારા વિરામ પામ્યા વિના ચારે ચાર એક ધારા ગુણ ગાય છે ભગવાનના. આપણને કહે છે કે તમે ગાયજો. જય જય વદત શેષ, શેષ નારાયણને 1000 મુખ છે. એક એક મુખમાં 2-2 જીભ છે એટલે શેષજીને 2000 જીભ છે. 2000 જીભે એ ભગવાનનો મંત્ર જપે છે. શેષજી એકવાર બોલે એટલે 2000 થાય મંત્ર. આપણે જીભ એક છે, એ હખણી રહે તો સારું, નહીં માર ખવાડે. આ ન કહેવાનું કોકને કહી દેજો. માટે જીભને તો ભગવાનના ભજનમાં રાખવી, બીજામાં નહીં. હા, એક ભગત મારી પાસે બેઠા હતા, તે કોકનું વાંકું બોલ્યા, તો મેં કીધું ભજન કરો. કે હા સ્વામી, હાસો નકામું મગજ બગાડવું છે ને. કે મેં કીધું આ દુનિયામાં છે ને બહુ છે બધો ગંદવાડ, આપણે એ ગંદવાડને ચિંતવા કરીશું ને એકાબીજીને કહેતા રહીશું એને કરીને કોઈ આપણી પ્રગતિ છે? માટે એને પડ્યો મેલો. કારણ કે જગત છે ત્યાં બધું જ છે, અને બધું હોય જ અને હોવું જ જોઈએ, નકર તો દુનિયાનો કહેવાય ને અક્ષરધામ કહેવાય. જો આપણું આ ગામ છે, સારા સારા મકાન ગામમાં બધે છે, પછી તમે એવો દાવો કરો કે ગામમાં ઉકરડો ન હોવો જોઈએ, એ કેવી રીતે મેળ પડે? છે શક્ય? ગામમાં ઉકરડો ન હોવો જોઈએ તો એ માણા કચરું ક્યાં નાખે? અને કચરું તો આવું થાય થાય ને થાય, એને આમંત્રણ દો કે ન દો, એ તો હાજર જ હોય. બધાની કંકોત્રી લખવી પડે, એને કોઈ દી કંકોત્રી લખી કોઈએ કે અમારે ઘરમાં કિલો ધૂળ આવી જજો? બહારણા બેન કિરાવે તો ગમે નથી, ખડકાઈ જાય. આમણી લઈને વાળો એટલે હુંપડું ભરાય જ તમારે, જાય એ વાળો તો ભરાય. હાજર ઉકરડો તો ગામ હોય ને થાય થાય ને થાય, યોગ્ય જગ્યાએ કરે તો વાંધો ન આવે, પણ ઉકરડો જ નહીં એવું તો ગામ ન જડે ભાઈ. અને મોટા મોટો બંગલો હોય પણ માલિકોર બાથરૂમ સંડાસ કરવું જ પડે ને કે ન કરવું પડે? હાલે જ નહીં. ગમે એવો સારો બંગલો હોય, કિંમતી તમારો, પણ તમને આ પ્લાનમાં તમારે આ ગોઠવવું જ પડે. આનો સંડાસનો પ્લાન, બાથરૂમનો પ્લાન તમારે ગમે એમ કરીને ફિટ કરવો પડે. કેમ? જે ભગવાને જ્યારે મનુષ્ય દેહ સર્જ્યો ત્યારે આમાં પ્લાન એવું કર્યો છે કે જેમાં સંડાસ બાથરૂમનું પ્લાન આપણે અહીં કરવું જરૂરી થઈ પડ્યું. છૂટી ગયો જ નથી. માટે મારો કહેવાનો અર્થ એ છે કે ક્યાં ગંદવાડા સંભારે, ભગવાન સંભારો. કોકે કંઈક નબળું કામ કર્યું હોય, ભૂલી જાવે ને, એને સંભાર સંભાર કરીને તો આપણું મગજ નબળું થઈ જાય લાંબે દાડે. આપણામાં આવે ગંદવાડો. એટલે જે માણાને ટીકા નિંદા કરવાની ટેવ છે ને, એના જેવો હલકો માણા દુનિયામાં કોઈ નહીં. નિંદા કરવાની ટેવ ભૂંડામાં ભૂંડી હોય તો ટાળજો, એ ન કરશો. ભગવાનને નહોતું ગમતું, તમે તમારું કામ કરે જાઓ ને, બીજી હું માથાકૂટ. પણ માણાને બીજી માથાકૂટ બહુ, શહેરમાં ઓછી હો, ગામડામાં વધારે ટેવ. અભણો માણાને તમને ખોટું ન લાગે તો એક વાત મારે કેવી છે, બોલો. ખોટું નહીં લગાડવાનું, આ તમને કીધું, એ મારી શરત. અભણ માણા બે અવગુણ. તમે અભણ શોખ નહીં એની આપણને ખબર નથી, પણ ઓછામાં ઓછું દહની અંદર હોય બધા અભણ કહેવાય. દહ ઉપર જાય 12-11 એ ભણેલા કહેવાય અત્યારની દ્રષ્ટિએ. એટલે અભણ માણામાં બે અવગુણ, એક સંશય વૃત્તિ અને બીજી સંકોચ વૃત્તિ. આ બે એનામાં રે, સંશય વૃત્તિ અને સંકોચ વૃત્તિ. ખ્યાલ આવ્યો? અભણ માણા કોઈમાં વિશ્વાસ જલ્દી મૂકી ન કે, વિશ્વાસ મૂક્યો હોય ને તો એ બાયસલા બાણે તપાસ બહુ કરે, ખોટે ખોટું, અને વિશાળતા નહીં એનામાં. આ ભણતરના અભાવે કરીને તાર તમે કહે છો અમુક અભણ હોય તો વિશાળ હોય છે, અને અમુક ભણેલા હોય તો એ સંશય વૃત્તિને સંકોચવાળા હોય. ત્યારે જુઓ ભાઈ, એ તો અપવાદ કહેવાય, નિયમ ન કહેવાય. પણ મેન નિયમ આવો, માટે ભણતરની જરૂર છે. એ તમે ન ભણ્યા તો કાંઈ નહીં, છોકરા ભણતા હોય ભણવા દેજો. હવે ક્યાં વરસાદ વરસે છે ખેડ કરશો, ભણવા દો ને, પણ માળા ઉતારી લે, સમજે એની સમજાવી તોય. એક ભગતને મેં કીધું આ છોકરો ભણે એવો છે, હવે ભીણું એ તો એના બાપનું કપાળ. મેં કીધું એમ માર્યા, આને તો બોલાવા એવું જ નથી. એ કીધું કાંઈ નહીં, જવા દો. અભણ માણાને મનમાં શું થાય ખબર છે? કે આ મને છેતરી જાય, મને ગણતા આવડતું નથી, આ કંઈક હિસાબમાં ગોટાળો કરીને મને છેતરશે. મારા બેટા ભણેલા પાકા હોય એટલે અભણ માત્ર ભણેલા જ બીબી જ કરે, બોલ્યો હા શું કહેતો હોય તોય ન સાંભળે. અમારી એક હતા, તે અભણ હતા, તે ભણેલા સાધન એમ કે તમે ભણેલા અમને દબાવો એમ,
એટલે આ બાપા તને કાંઈ દબાવ તને એ કે તમે ભણેલા એટલે હું સમજો, હાલો મારી યારે કરો સાંજણ તો હાસા, એ ઓલા ભણેલા આજ જોડે બાપા તમે કરો અમને છૂટા કરવા દો, એટલે આમ જોર કરે. અરે બીજું કરવું હું, બીક લાગે નહીં બળબો કરે, એને નિર્ભય તો શાંતિ જ બેઠા હોય, નિયમ છે જગતમાં. માટે ભગવાન શ્રી હરિને પ્રાર્થના કરો કે હે ભગવાન, આ ચારેય વેદ તમારી અખંડ પ્રાર્થના કરે છે, બીજું જગતનું ગંદવાડો બોલતા નથી, ગંદવાડો સાંભળતા નથી અને ખાલી ખોટી થતા નથી, તો વેદ જેવા ગુણ અમને આપો, અમે તમારી પ્રાર્થના કરી, આખો દી અરજી કરી ને સ્તુતિ કરી, અમારી જીભ પાવન કરી, હાલતા ચાલતા સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપ કરો. જય જય વદત શેષ, શેષ 2000 જીભે અખંડ નામ જપે, એક નામ બોલે તા 2000 મંત્ર થાય, આપણે તો એક જીભ છે માટે ખોટી ન થવાય, જપ જપ જ કરવું જોઈએ, ભગવાન રાજી થાય. મહેશ અજ સુર સારે, શંકર દાદા અજ એટલે બ્રહ્મા, સુર સારે, તમામ દેવતાઓ ભજન કરે છે ને એટલે તો એ દેવ છે, બોલો, એટલે તો એ બધા સ્વર્ગમાં રહે છે. આપણને ઘડીવાર ઈર્ષા જેવું થાય કે એને સ્વર્ગ અમને આય, પણ ભાઈ એને કાંઈક કર્યું છે એટલે ન્યા ગયા છે, યજ્ઞ યાગાદી કર્મ કર્યા છે, સત્કર્મ. જય જય વદત નારદ શારદ નામ તમાથા, હે ભગવાન, નારદ ને શારદ તમારા નામ ગાય છે વીણા વગાડીને, ભજન કરે છે બધા. અને જય જય વદત મુનિશ, મુનિઓ સંતો ભજન કરે છે, હંમેશ જોડી જુગ હાથા, બે હાથ જોડીને તમારું સ્મરણ કરે છે. ઇન્દ્ર ચંદ્ર આદિ વંદત, એ બધા હાથ જોડીને તમને વંદન કરે છે. સિદ્ધ સાધક વંદત સદા, એ બધા તમારું વંદન કરે છે. એવા હે સહજાનંદ સુખમહી, તમે મહાસુખના સાગર છો, એમ નિષ્કુળાન સ્વામી કહે છે. હવે બહુ સારી વાત કરે છે. ધન ધન તુમારો રાજ અખિલ બ્રહ્માંડ મે એકા, અરે ધન ધન તુમારો તેજ તપ રવિ કોટ વિશેકા, એજી ધન્ય 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 પ્રતાપ થાપન થાય તુમારો, ધન્ય ધન્ય તુમારો રહેશ દેશ નરેશે ન્યારો. ધન ધન તમારો રાજ અખિલ બ્રહ્માંડ મે એકા, આખા બ્રહ્માંડોમાં તમે એક જ રાજા ધીરાજ છો, તમારો તેજ ભગવાનના તેજને લઈને આ જગતમાં તેજ છે, જે કોઈ તેજાયમાન છે એ પરમાત્માના તેજને લઈને છે. જો ભગવાનમાં તેજ ન હોત તો જગતમાં તેજ કણકી તમને ન જડત, બોલો. તપ રવિ કોટ વિશેકા, કરોડો સૂર્ય ચંદ્ર કરતા પણ, તપ કરતા પણ તમારું તેજ મહાન છે. હે ભગવાન, તમારા પ્રતાપને ધન્ય ધન્ય ધન્ય, એના કોઈથી થાપ નથી થાય એમ કહેતા, તમારો પ્રતાપ આટલો છે એમ કોઈ માપી શકે એવું જ નથી. નિષ્કુળાન સ્વામીએ ભક્તો ચિંતામણીમાં એમ કહ્યું કે આકાશમાંથી વરસાદ વરસે ત્યારે જે ફોરા પડતા હોય ધરતી માથે, કોઈ હોશિયાર માણસ હોય પડતા ફોરાને ગણી નાખે, પણ હે ભગવાન તમારા પ્રતાપનું માપ કોઈ કાઢે એવો છે નહીં. વળી કહે છે કે આ ધરતી માથે રજકણો છે, રજકણો એ કોઈથી ગણાય ભાઈ, પણ કોઈ એવો મર્દ નીકળ્યો ધરતીની રજકણ ગણી નાખી, પણ હે ભગવાન તમારા પ્રતાપને તમારા ચરિત્રને તમારા ગુણોને ગણવાને અહીંથી અક્ષર પર્યંત કોઈ સમર્થ નથી. એસે બડે તું હો, આવા મોટા ભગવાન છે, ભજવા જેવા છે, પામવા જેવા છે, હૃદયમાં રાખવા જેવા છે. ધન ધન તમારો પ્રતાપ થાપ ન થાય તિહારો, ધન ધન તમારો રહેશ દેશ ન રહેશે ન્યારો. ધન છે તમારું રહેઠાણ અક્ષરધામ, વળી આ લોક થી ન્યારું છે એ, અને પાછો આ લોક ની અંદર કરવો, કારણ કે આ લોકમાં જો ભગવાન નું લોક ન હોય તો આ લોક સ્થિર ન રહે. આ લોકમાં રહેલો જે ભગવાન નો લોક, તેને આ લોક ને સ્થિર રાખ્યો, એ તો આધાર છે અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મ ના આધાર ભગવાન છે, અને તે ભગવાન ધામમાં જેવા બેઠા એવા આપણા બેઠા, એવા ને એવા ડેરામ બેઠા છે, માટે એ પરમાત્મા ને પ્રેમથી માનવા. પાછું લખે છે, ધન ધન જગવર જીત રીત સબન સે નવતમ ન્યારી,
धन्य धन्य धर्म धर साहेब साहेबी तुम्हारी। अरे धन्य तोरो दरबार पार प्रजापति नहीं पावे। अरे अदल चुके एक न्याय तो ये निगम ने ती गावे। हे भगवान धन्य धन्य जगवर जीत रीत तुम्हारी रीत से ने दुनिया थी जुदी। अरे संतो नी रीते जगत थी जुदी से तो संत पति नी रीत जुदी हो। शू क्यों संत परम हितकारी जगत में ही संत परम हितकारी और रीत जगत से न्यारी जगत में ही संत परम हितकारी। जगत में जो संतो है ने एनी रीत जुदी सो केव रीते जुदी। अरे हव रोवा बैठे अरे संत हसे। बधा हसे तो संत रोवे। કેમ છે આ જગતમાં કઈ નાચગાન હાલતો હોય અને લોકો વિષયાધીન થઈ ગયા હોય ભાન મર્યાદા ભૂલીને કૂદતા હોય ત્યારે સંત રોવે હો હારા રા આવું આ બધું આચરણ।
અને આ જગતમાં જયારે કઈ માની લો કે એવું દુઃખ આવી જાય તો સંત હશે કે દુનિયા દુઃખરૂપ છે એમાં હું મજા આવે પણ બાકી બીજા તો રોવે કે મરી ગયા હું થાય બોલું આકાશ માંથી પડવાનું હતું તો બધા ઢીલા થઈ ગયા હતા।
આકાશમાંથી એક મોટો તારો ગુરુત્વ આકર્ષણ માંથી બહાર આવી ગયો છે પૃથ્વીના આકર્ષણમાં અને ધબધબાટી બોલાવે પૃથ્વી ઉપર આવી રહ્યો છે અને ઓછામાં ઓછો મહિનાની અંદર આ તારીખે ગમે ને પડવાનો છે તો હેમ થેમ થઈ જાય બધાને। હા અને જે ખરેખર ભગવાનની નિષ્ઠાવાળા ભગત હોય એ કે પડો તારે જવું જ છે ને હું લેવા દે હું લઈ જાઉં વયા જાઉં પણ બોલ્યો મુજાયો અને એ શું કે ખબર છે આપણે બધા ભેગા હોય ને પડે ને તો એક હારે જાય તારો હાથા જોડી કરી નવીન વાત છે હોય એક માણાને મરવું છે ને આમ નથી ગમતું એવું નથી માણાને મરવું ગમે પણ હા ગમટે હોય તો હા ગમટે હોય ને તો એ કે વાંધો નહીં હો ભેગા આપણે ન્યાય ક્યાં આમાં પણ આપણે એમ કહે ને અમારે કોઈ નથી આવે તારે એક ને મારે એક ને ઈ એને મુજારો છે મરવા કરતા એકને મરવાનો મુજારો બહુ છે એકલા જવું પડે છે ને એને બીજું કાંઈ નથી એ કે હું મરું ને તમે બધા જલસા કરો એમ એને એ વાંધો છે આપણે જલસા કરીએ આપણે હારો હારી કૂટાઈ ને તો કે છે વાંધો નહીં હો હારે આવું છે આ દુનિયા લ્યો જ્યારે ભગવાનનો જેને આશરો છે જે ભગવાનના ભગત છે એ ન મુજાય કેમજે એની રીત દુનિયાથી ન્યારી છે ભલે દેવજી ભગતનો દીકરો ગુજરી ગયો કાંઈ ન થયો નેનપુરના દેવજી ભગત હતા તે વાડીએ આવી ગયા ઘરના માણસને કે તું ઘીનો ઘડો લઈને ગઢડે વહી જાય દુનિયા નાશવંત છે લ્યો અને બીજાને દીકરો વયો ગયો હોય તો અરે બિચારો રોઈ રોઈને અડધો થઈ જાય પર્વતભાઈને દીકરો ગુજરી ગયો કાંઈ નહીં નાઈ નાખ્યું તળાવમાં મહારાજ કે પર્વતભાઈ સુખી ને બહુ સુખી કે હતા એથી વધારે તો કેમ તો કે ઉપાધિ ઓછી થઈએ હવે આ ભક્તોની રીત આપણી અક્કલમાં ન આવે એવી જોકે તમને ઘણાને ડાયા ડાયાને એમ થાય એવું કહેવાતું છોકરો મરી જાય ને માળો પર્વતભાઈ પણ એ તો મહાભક્ત એને કાંઈ નહીં મહારાજ કે દીકરો વયો ગયો ને તમે આમ શોક કાંઈ કરતા નથી ને ત્યારે શું કીધું ખબર છે એ કે મહારાજ એમાં હું શોક કરે અરે પણ કે દીકરા જેવો દીકરો હોય ગયો ને તમારે કાંઈ મનમાં નહીં પણ મારા સંસારમાં દીકરા થાય ને જાય એ કે પોદળામ જીવડા પડે ને મરે એને માટે હું કાંઈ તપવ્રત કરવા પડે ખાટલાને પાયો ભાંગ્યો હોય કે ગીરમાં જવું પડે લાકડું લાવવું પડે ને હુતારને હાથ જોડવા પડે હાલને બાબા હવે ઘડીક કહીને હમું તો એ માંડ ખાટલાને પાયો થાય કે શોક એનો કરાય શોકરા જ થાય ને જાય કે એટલે એવું બોલ્યા પર્વતભાઈ બોલ્યા એવું અમારા મહિલા નહીં તમારા મહિલા હતા અમે સાધુ બોલ્યા હોય તમે એમ કહો કે સાધુને કાંઈ જગતની ખબર પડે નહીં જેમ આવે એમ બોલે હવે તમારા જગતનો માણા બોલે એનું અમે શું કરીએ અમારે પછી આ થઈ ગયું તો અમે ખંભળાય સંભળાવે જ કરીએ પછી તમારા મહિલા એક બોલ્યા હતા ખબર છે ભલુચીઓને ભાંગી જંજાળને સુખે ભસો શીખો પાવડા નરસિંહ મહેતાના ઘરના ઓફ થઈ ગયા તો નરસિંહ મહેતા કડતાલ લઈને કૂદવા માંડ્યા કે ભૂલો છે ને ભાંગી જંજાલ સુખે ભસ્યું શ્રી ગોપાલ તે અમારી હાથ આવી ગયું અમે તમને હમણાં હમણાં જ કરી આવું ભગત થવું જોઈએ એમ પણ તમે કહો હવે અમે કૂદી પણ જાય તો ને
નરસિંહ મહેતા ભાગ્યશાળી. ઓ, એક ભાઈ એના ઘરના ને વળાવવા ગયા હતા ટેસણે,
વળાવવા ગયા.
હવે આમાં થાય કેવું કે બૈરો થોડા દી કઈક જાતું હોય તો આવડો રાજી બહુ, શાંતિથી 5 દી એમ કે હાશ આ કંકાસ જાય તો. પણ હવે એને એવું તો દેખાડાય નહીં તું જાસો તો મને ગમે છે એમ, એટલે હરખ અંદર આવે બહુ નહીં, હરખને દબાવી અને ઉપર મોઢા ઉપર કરુણતાનો ભાવ દેખાડી અને એ બેવડો અભિનય સ્ટેશને ઉભો ઉભો કરતો હોય, જોવા જેવું હોય. પાછા તમે હબ આવતા રહેજો ને
એવું. એટલે આ વાત છે સંસારની દુર્દશાની કથા તો શું કહીએ. માટે ભગવાનના ભક્ત તો એને કહેવાય કે જેને સંસારનું પાણી અડે જ નહીં, કમળની જેમ રહ્યા હોય સંસારમાં હોય ખરા, પણ સંસારના વાતાવરણથી અલિપ્ત જનક રાજાની જેમ. જનક રાજાને ઘર હળગી ગયું તો કે હળગવાઈ દે, બધું હળગી ગયેલું જ છે, કથા ચાલુ રાખો કે ત્યારે તમે કહેશો એવું ન થવાય. પણ આ દુનિયામાં એવા ઘણા થઈ ગયા, જનક એક નહીં, તે દી હતા ને આજ પણ છે, કે બધું બળી જાય તો એને કાંઈ ન થાય એવા ભક્તો છે. અને આ વાત મોક્ષ માર્ગની છે, સમજવાની વાત છે, હૃદયમાં ઉતારવાની છે. ભગવાનને સ્વામી કહે છે કે તમારી રીત ન્યારી. મેં એમ કીધું કે ભગતની રીત જો ન્યારી હોય જગતથી તો ભગવાનને તો હોય જ, એમાં વળી હું કેવું. રીત સબનસે નવતમ ન્યારી, ધન્ય 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 ધર્મધર સાહેબ સાહેબી તુમારી. અરે ધર્મધર સાહેબ, ધર્મ ભગવાનને આધારે રહ્યો છે એટલે ધર્મ ધુરંધર ભગવાનને કહેવાય છે. તમારી સાહેબીને ધન્યવાદ છે, ધન્ય તોરો દરબાર, તમારા દરબારને ધન્યવાદ. મોટા મોટા પ્રજાપતિ એનો પાર પામે નહીં, અદલ ચૂકે એક ન્યાય તાયે નિગમ નેતિ ગાવે. તમારો ન્યાય એટલે ન્યાય અદલ પ્રમાણે, વ્યવસ્થિત, ફેરફાર કાંઈ નહીં. માણા ન્યાય કરે એમાં આગુ પછતાય, ભગવાન ન્યાય કરે એમાં આગુ પાછું નહીં. એક દિવસ છે ને અમે સંતો સંતો બેઠા હતા, હવે એમાં વિચાર કરતા હતા, એમાં વિચારે ચડ્યા તો પછી એવા વિચારોમાં અમે આવી ગયા કે ભગવાન આ જન્મ મરણ બધાને કર્મફળ ભગવાન ભોગવાવડાવે બધાને. આય કોઈ જીવ મરે પછી એને બીજો જન્મ આપવો પડે ને, પછી બીજો જન્મ એને ક્યાં આપવો, કેવી રીતે આપવો, કયા 84 લાખ યોની, અનંત કોટી બ્રહ્માંડ, કયા બ્રહ્માંડમાં આપવો, કઈ યોનિમાં આપવો, કેવી જગ્યાએ આપવો. એક મનુષ્ય યોનિ છે એમાંય હસુખ દુઃખ ખરખા નથી, તો ક્યાં આને જન્મ આપવો. હવે ઘડી પળમાં કરોડો જીવ મરે છે ને કરોડો જન્મે છે, એનો એક આમટો હિસાબ કરીને ફટાફટ ફટાફટ જેને જ્યાં મોકલવા પડે જ્યાં જન્માવવા પડે એ બધું ભગવાન કેવી રીતે કરતા હશે. પાછો કોઈ જીવ એક ક્ષણ વારાય દેહ વિના નથી રહેતો. ભાગવતમાં લખ્યું છે ખડમાકડી એમ હાલે, આ પાંદડામાંથી પગ એ ત્યારે જ લે સામે પાંદડે પગ અડે. એમ જીવને જન્મ જ્યારે પૂરો થાય ત્યારે સામે જન્મ એનો નક્કી થાય ત્યારે જ આ દેહ છૂટે. સામે જન્મ નક્કી થયા પહેલા આ શરીરમાંથી જીવ નીકળે નહીં, દેહ વિના જીવ એક ઘડીક પણ નથી રહેતો. હવે ભગવાન કંઈક બીજા બે ચાર જીવને હમાનમાં ગોઠવવા જતા હોય ત્યાં આ આવડો મરી જાય પાછું એમ ના મરે. પાછા ભગવાન કહેલે આટલા એમને મરી, હાલો ફિટ કરો ફિટ કરો, ગોઠવી દો અહીંયા અહીંયા, ત્યાં બીજા 25 તરી મરે. એમાં કાંઈક ધીંગાણું થયું હોય ને બોમ્બ ફૂટ્યો હોય ને એક આમટા 1-2 લાખ મરે. સમજ્યા તાર, 1-2 લાખ ને એ કરે ક્યાં જન્મ આપવો, એ કેવી રીતે ભગવાન ગોઠવે. બહુ આકરું છો, પાછો જન્મ અમથો થતો નથી. જ્યારે નર અને માદામાં કામવૃત્તિ પેદા થાય અને જ્યારે તે વિષય સ્વીકારે, વિષય સ્વીકાર્યા પછી ગર્ભધારણ કરાય અને પછી કોઈ 1 મહિને 2 મહિને 5 મહિને મનુષ્યમાં 6 મહિને જન્મ થાય. બોલે પણ 1 લાખ માણા મરી ગયા તો આયા એ બધી વ્યવસ્થા એકદમ કેવી રીતે કરવી, ત્યારે ભગવાન કરે છે. બધું કારખાનું હાંકે છે ને પણ કઈ જબરું, ક્યાંય ભૂલ પડવા ન દે. અદલ ચૂકે એક ન્યાય, હું તમારા ન્યાયની કથા કરવી કે છું. આવા પ્રભુ છે જબરા, એને નિગમ ગાય છે. રંક રાહે કો રીત ન્યાયે ઉતારણ, જુગ પ્રત્યે જાણ અદલ એક ધારણ,
ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ સંકટ સદા એહી રીત અનાદિ રાજ્ય મે કરત નહીં અનિતિ કદા. રાજા હોય કે રાક હોય, ભગવાન જેના જેવા કર્મ એ પ્રમાણે ફળ આપે છે. રાકને થાક લાગે ને રાજાને ન લાગે એવું બને બોલો, અને રાકને ગુમડું થાય ને રાજાને ન થાય કાંઈ, અને રાકને લાફો મારે તો વાગે ને રાજાને ન વાગે. ભગવાનનો ન્યાય એટલે ભગવાનનો ન્યાય. અને ગમે એવી બાસુંદી માલપુડા પેંડા ગરીબ માણસે ખાધા હોય કે રાજાએ ખાધા હોય, પણ છેલ્લે એકનું એક થઈ જાય બોલો. એને કઈ સુગંધી વાળું નરક થાય ને આને દુર્ગંધી વાળું થાય એવું ખરું? સારું, ગામડાનો ટીડો ગુજરી ગયો હોય સમજ્યા, અને કંપનીનો માલિક ગુજરી ગયો હોય, બે ને બાળો તો રાખ હરખી થાય, કઈ ફેર પડે? ટીડાની ખહરુલી થાય અને ઓલાની હુંવાળી થાય પૈસા વાળીની, એવું એવું કાંઈ નહીં, એક હરખી જ રાગ થાય. આ ભગવાનનો ન્યાય છે, ફેર પડે જ નહીં તમારે. લ્યો, અને ગામડાના ઝૂંપડામાં રહેનારા ગરીબ માણસને કઢી કરવી હોય તો સેણિયાનો લોટ નાખે બરોબર, અને ટાટા ને બિરલા વાળાને કઢી કરવી હોય તો માલિક હોના ભૂકો નાખે, એને સેણિયાનો લોટ લેવા જવું પડે ગમે ત્યાં. આ ન્યાય ભગવાનનો, ફેર પડે જ નહીં બોલો. પ્રભુ એ પ્રભુ, વ્યવસ્થિત જ બધું રાખ્યું એને. હા, અને ભગવાને એટલું કામ કર્યું, જો પૈસા વાળાને લગભગ ટાઇલ હોય એમ કે લોકો કે છો, પછી બહુ કઈ મળતું નથી, પણ ઘણા અમારા ગામડામાં બાબા બીડીઓ પી પીને ટાઇલ્યા થઈ ગયા છે. હું ચોક ધુમાડો લાગી ગયો વધારે પડતો, ખરી ગયું બધું બળી ગયું થઈ જાય એવું. એટલે પૈસા વાળાને તો બિઝનેસ મોટા હોય ને તે ઉપાધિ કરે બહુ ને રાજ દી, તે મગજ થઈ જાય ગરમ, બહુ ગરમી થઈ જાય, દેખીતી વાત છે, વનસ્પતિ બળી જાય. કોક જગ્યાએ લાવારસ ધરતીમાંથી બહાર નીકળે તો હો ગાવમાં ઉજળ થઈ જાય, ઝાડવા પડો બધું ઉકાઈ જાય, સમજ્યા. એમ અંદરથી મગજ તપે અને તપેલું જ રહે તો નોન એગ્રીકલ્ચર થઈ જાય સાફ. શું કરવું તારે? રંક રાહે કો રીત ન્યાય ઉતારણ, જુગ પ્રત્યે જાણ અદલ એક ધારણ. એક હરખી રીતિ ભગવાને વ્યવસ્થિત રાખીશ, બધું એના હાથમાં છે, બધું વ્યવસ્થિત ઘૂમે છે આકાશમાં. પૃથ્વી ફરે છે ને, સૂર્ય ફરે છે ને, નવ ગ્રહ ફરે છે ને, તારાય ફરે છે ને, જાય બધું ધબધબાટી બોલાવે, કોઈ કોઈની અરે અથડાય નહીં, ભટકાય નહીં, વ્યવસ્થિત આંકી રાખે ભગવાન. એવું ગુરુત્વાકર્ષણ મૂક્યું ને પરમાણુથી ઠેઠ મોટા ગોળા સુધી, ધબધબાટી બંધ હાલે, ક્યાંય ભૂલ પડે નહીં. જો જરાક ભૂલ પડે મરી જાય બધાય. લ્યો, કોઈ ચી જીવાય નહીં સેજ ભૂલમાં. અરે ઓલ્યો મરકી જેવો રોગ આવે છે, આજ આટલું વિજ્ઞાન આગળ છે તોય પછી પછા મળતા ડફા ડફ પડે છે ને હેઠા. શહેરી ઘરથી ડોક્ટરો ઇન્જેક્શનો લઈને દોડવા માંડે ને ઇંગ્લેન્ડની ટીમ આવી જાય ને અમેરિકાની ટીમ આવી જાય ને માથાકૂટ કરવા માંડે, માઇક્રોસોફ્ટ લગાડીને જીવડા જોવા માંડે, આ દવા નાખીને ઓલી દવા નાખીને કઈ દવાએ મર્યા ને આ દવાએ મર્યા ને આ ન મર્યા, માન મેળમાં આવે છે. ભગવાન કરે એ થાય, બીજા કોઈનું કાંઈ સાચું નથી, વાત નિર્વિવાદ છે. પણ ઘણાને અક્કલ વધી જાય ને તારે એમ કહેશે કે હવે ભગવાન ભગવાન કે જરૂરત નહીં હૈ. જુગપત્ય જાણ અદલ એક ધારણ, એક હરખી રીતિ ભગવાને બનાવી છે. ધર્મ મગ ધારણ કારણ તન સંત સમાવણ સંકટ સદા. ધર્મનો માર્ગ ભગવાન ધારનારા છે, સર્વ કોઈના કારણ છે, સંતના સંકટને સમાવનારા છે સદાયને માટે. એવી રીત અનાદિ રાજ્ય મેં કરત નહીં અનિતિ કદા. કોઈનું ભગવાન હાલવા દે નહીં. કોક બહુ માથા ભાઈરે થાય તો એનું થોડા કાળમાં આવી રહ્યું એમ સમજો, લાંબુ કોઈનું હાલતું નથી. ભગવાન બધા એને કર્મફળ આપે છે, માટે ભગવાનના ભક્તોએ ભગવાનનો આશરો રાખવો અને ધીરજ રાખવી. આ ચાર છપાઈ આપણે થયા, બીજું બપોર પછી બરોબર, અત્યારે ભગવાનની ધૂન કરશું ઘડીક ને પછી કથાને વિરામ આપશું.
સ્વામી નારાયણ 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 નારાયણ
Sahajanandam Maharaj.